દાદાવાણી
મે 2014 મોહ આવશ્યક અનાવશ્યક ચીજોમાં
સંપાદકીય મોહ શબ્દથી કોણ પરિચિત નહીં હોય આ સંસારમાં
પણ શું ખરેખર કોઈ મોહના સ્વરૂપને ઓળખતા હશે ખરા તો પછી આ મોહનું સાચું સ્વરૂપ શું એ મોહ એટલે શું મોહ એટલે બેભાનપણું બેભાનપણું એટલે પોતે કોણ છે તે નહીં જાણવું તે જેમ જેમ અજ્ઞાનતા વધે તેમ તેમ મોહના સાધનો વધારે પ્રાપ્ત થાય અને પોતાની જાતને પુણ્યશાળી માને પણ એ મોહનું પરિણામ શું આવશે એ ક્યાં ખબર હોય છે એક જરાક અમથું મોહનું બીજ હોય તે આખા જગતમાં વ્યાપી જાય તેવું છે એ તો જ્ઞાની પુરુષની કૃપાદૃષ્ટિ સિવાય મોહની ગાંઠ ઓગળી શકે જ નહીં પરમ પૂજ્ય દાદાશ્રી સરળ રીતે સમજાવતા કહે છે કે આખું ચિત્ત ચોરાઈ જાય એનું નામ મોહ ચિત્તને ફસાવવાનું મોટું સ્થળ કયું ત્યારે કહે વિષય બીજું સ્થળ કયું અનાવશ્યક ચીજો એટલે આ સંસારમાં આવશ્યક ચીજ કઈ ને અનાવશ્યક કઈ તે નક્કી કરી લેવું આવશ્યક એટલે અવશ્ય જરૂર પડે જ અને અનાવશ્યક એટલે માથે લીધેલું મોહને લઈને જો આપણે મોક્ષે જવું હોય તો જિંદગીમાં આવશ્યક અને અનાવશ્યક ચીજોનું લિસ્ટ બનાવવું જોઈએ અને પછી અનાવશ્યક ચીજો ઉપરથી ભાવ ઉતારી નાખવો જોઈએ ના જરૂરિયાત ચીજને લાવે ને જરૂરિયાત ચીજની કસર વેઠે એનું નામ મોહ કહેવાય જેટલી નવી વસ્તુ દેખે એમાં ચિત્ત ફસાઈ જાય ચિત્ત ફસાયું એટલે ઐશ્વર્ય તૂટી ગયું જે નક્કી કર્યું છે તે નક્કીપણાને છેતરે તેવો મોહ ના હોવો જોઈએ ચિત્તવૃત્તિ વેરાય છે અનિશ્ચયથી અને લોકોના કહેવાથી પોતે દોરાય છે લોકોએ જેમાં સુખ માન્યું તેમાં પોતે માને જેની કિંમત સમજાઈ ત્યાં પછી ચિત્ત ભટક્યા કરે ચિત્ત ક્યારે ના ભટકે જગતમાં કોઈ ચીજની કિંમત ના લાગે તો ત્યાં પોતે જાગૃત થઈને આવશ્યક અને અનાવશ્યક નક્કી કરે ત્યાર પછી ગાળું રાગે પડે બહારની વસ્તુઓ કે જેમાં મોહ વ્યાપેલો છે એમાંથી મોહ ઓછો થવા માટે વસ્તુઓ દુઃખદાયી લાગ્યા કરે પોતાને અહિતકારી લાગે તો પછી તેમાંથી પાછો ફરે તો પછી એમ કરતા તેમાંથી મોહનો વ્યાપ ઘટે મોહ પૂરો થાય એવી ચીજવસ્તુ મળતી ના હોય અને એટલે તેને માટે અભાવ રહ્યા કરે તો મોહ ગયો ના કહેવાય એ તો વસ્તુ અડે કે તરત જ મોહીને મોહ ચડે આમ તો પોતે માને કે મને હવે મોહ નથી રહ્યો પણ એ તો જ્યારે કોઈ અપમાન કરીને કાઢી મેલે ત્યારે મોહની ખબર પડે માનનો મોહ હોય અંદર અને કીર્તિનોય મોહ હોય પણ કીર્તિ પછી અપકીર્તિ આવે કીર્તિ આપણે લેવા જઈએ ને અપકીર્તિ આવે ત્યારે ભયંકર દુઃખ થાય એટલે આપણે કીર્તિ અપકીર્તિની પર થવાનું છે ગળ્યું જ્યારે ગળ્યું લાગે કડવું જ્યારે કડવું જ લાગે ત્યારે એ મોહ કહેવાય અને બેઉ ફિક્કા મોળા લાગવા માંડે એટલે મોહનીય પરિણામ મોળા થઈ ગયા આખો મોહ ઓગળ્યો એટલે આપણું કામ થઈ ગયું પરમ પૂજ્ય દાદાશ્રી ઉદ્બોધિત પ્રસ્તુત સંકલનમાં મોહનું અદ્ભુત વિશ્લેષણ વર્ણાવ્યું છે જે મહાત્માઓને આવશ્યક અને અનાવશ્યક ચીજો માટે મોહ સામે જાગૃતિ રાખવામાં મદદરૂપ થશે એ જ અંતરની અભિલાષા જય સચ્ચિદાનંદ
દાદાવાણી મે 2014 મોહ આવશ્યક અનાવશ્યક ચીજોમાં
મોક્ષનો અધિકારી કોણ
મોક્ષે જવું છે કે દેવગતિમાં જવું છે તમારે
ના ના મોક્ષે જ અહીં આ અનુભૂતિ થાય છે ને શુદ્ધાત્મા સિવાય બીજું કશું ગમતું નથી
આ સંસારના સુખો જ્યારે દુઃખરૂપ પ્રતિભાસે ત્યારે જાણું કે મોક્ષને લાયક થયો સંસારના બધા જ સુખો દુઃખરૂપ લાગે પૈસા હોય સ્ત્રીઓ હોય કહ્યાગરા નોકરો હોય કહ્યાગુરુ બધું હોય બધું સુંદર હોય છતાં દુઃખરૂપ લાગ્યા કરે મહી અજંપો થયા કરે તો એ મોક્ષનો અધિકારી કહેવાય તે તો આ કાળમાં હોય નહીં આ કાળ તો પાંચમો આરો છે પણ એનાથી થોડું ઘણું ના ગમતું હોય તો જાણું અધિકારી છે. આ આટલા મોહમાં ના ગમે એ અજાયબી છે ને? કેટલો મોહ જળક્યો છે નહીં, અને તેમાં નથી ગમતું તે અજાયબી છે ને?
ખરું સુખ હોમમાં, નહીં ફોરેનમાં.
આપને મળ્યા પછી આવું થાય છે, દુઃખરૂપ લાગે છે. હવે
સંસાર દુઃખદાયી છે એમ લાગે તો મોક્ષ ખોળે, નહીં તો મોક્ષ કોણ ખોળે? મને એક સમય પણ એવો નથી ગયો કે જે મને સંસાર દુઃખદાયી ન લાગ્યો હોય. કારણ કે હું એક્ઝેક્ટનેસ શોધતો હતો ને. હું માકણ આવે તો માકણને કડવા દેતો હતો, એ એક્ઝેક્ટનેસ. અને માકણને ખસેડી નાખીએ એટલે સંસાર દુઃખદાયી લાગે જ નહીં ને? તમને કેમ લાગે છે? અને દુઃખદાયી છતાં લાગતો નથી એ કયા પ્રકારનો મોહ છે? ક્ષણે ક્ષણે દુઃખદાયી, ક્ષણે ક્ષણે ભયવાળો, નિરંતર ભય. એક સમય પણ ભય વગરનો નહીં એવું આ જગત. કારણ કે પરક્ષેત્રે બેઠેલો છે અને સ્વક્ષેત્રે ત્યાં આગળ કોઈ ભય જ નથી. પરક્ષેત્રે એટલે ફોરેનમાં બેઠેલા છે. ફોરેનને હોમ માને છે અને હોમનું તો ખબર જ નથી. હોમને તો રિયલાઇઝ નથી કર્યું કે આ હોમ કે પેલું હોમ. આ ફોરેનને હોમ ક્યાં સુધી માનીશું? ફોરેનમાં હોમ માનીએ તો પરદેશનું ભલું કર્યું, પોતાનું ગયું રખડી પડ્યું. હવે તમે ફોરેનને ફોરેન માનો છો અને હોમને હોમ માનો છો, એટલે કામ થઈ ગયું આપણું.
દ્રષ્ટિ બદલાય પામ્યા સ્વસુ.
પહેલા તો આપણે બધાએ માનેલું ને કે આ બધા સુખ ખોળવા નીકળ્યા છે તે આપણે એ લોકની રીત અજમાવી હતી. આ લોકોએ જે રીત અજમાવી હતી એ આપણે અજમાવી. પણ હવે તો અલૌકિક રીત ઉત્પન્ન થઈ એટલે આપણે સમજી ગયા કે આ તો માર ખાવાનું છે. આમાં શું સ્વાદ જ છે? સ્વાદ તો પોતાના ઘરે છે.
પણ દાદા, માર ખાધો એટલે ખબર પડી બહારના સુખની.
ના રે, માર ખાધો ત્યારે મોહ વધતો હતો. આ તો આ જ્ઞાનથી જરા શાંતિ થઈ ગયેલી એટલે તરત જ આ બાજુ વલણ થયું. નહીં તો માર ખાય ને ત્યારે કહે આમ કરીશું તેમ કરીશું, ઉપાય ખોળ ખોળ કરે. પણ ઉપાય બળ્યા હાથમાં ના આવે ને. માર ખાવાથી વળ્યું નથી. આ તો ફક્ત આ જ્ઞાન ભેગું થઈ ગયું એટલે ગયા અવતારની મોટી કંઈ પુણ્યાય ભેગી થઈ ગઈ તો કામ થઈ ગયું આપણું. દ્રષ્ટિ બદલાઈ ગઈ, અંજન થઈ ગયું, નિરંજન અંજન, તે કામ થઈ ગયું. મોહ હવે ઉતરે એ વાત જુદી છે. પણ અત્યારે તો મોહ ટૂંચ ઉપર જઈને બેઠો છે. તે શી દશા થાય માણસોની?
મોહ એટલે બેભાનપણું.
દાદા, આ મોહ એ ખરેખર છે શું? એનું સ્વરૂપ શું?
ક્રોધ, માન, માયા, લોભ એ મોહ. પુરુષોને ક્રોધ ને માનનો મોહ, આ સ્ત્રીઓને લોભ ને કપટનો મોહ. લોકો કહે છે મોહ એટલે શું, ત્યારે કહે અત્યારે ચંદુભાઈ આમ ખરેખરા સારા માણસ દેખાય છે, પણ એક શીશી દારૂ પાઈ દીધી હોય તો હું મહાવીર છું, હું આમ છું ને તેમ છું બોલે તો આપણે જાણીએ ને કે ચડી આવે. એ મોહ ચડ્યો કહેવાય. એનું નામ જ મોહ. પોતાનું સ્વરૂપ ભૂલી જવું અને બીજા સ્વરૂપમાં આરોપણ કર્યા જ કરવું, હું મહાવીર છું, તે એનું નામ મોહ. મોહ એટલે બેભાનપણું. બેભાનપણું એટલે પોતે કોણ છે તે નહીં જાણવું. તે જે છે તે દેખાતું નથી અને જે નથી તે દેખાય છે, એનું નામ જ મોહ. અહંકારનું સ્વરૂપ મોહ નથી, મોહનું સ્વરૂપ અહંકાર છે. અહંકારનું જન્મધામ મોહ છે. સાંસારિક હિતાહિતનું ભાન જતું રહે તે મોહ. સંસારમાં કોઈ પણ જાતના દુઃખ છે તે બધાનું કારણ મોહ છે. માર ખાય ને ભૂલી જાય, માર ખાય ને ભૂલી જાય, એનું નામ મોહ. જેમ અજ્ઞાનતા વધે મોહ વધે તેમ મોહના સાધનો વધારે પ્રાપ્ત થાય અને પોતાની જાતને શું માને કે કેટલી મારી પુણ્ય કે મને આ બંગલો મળ્યો પંખા મળ્યા એટલે મોહ વધારે વ્યાપ્યો છે. જેમ જેમ મોહ વધારે વ્યાપ્યો છે તેમ તેમ ખાડામાં ઊંડો ઉતરતો જ ગયો, આ તો ઉલટો ફસાતો જાય છે. કાદવમાં ગરકા પછી નીકળવાનો જેમ જેમ પ્રયત્ન કરે તેમ તેમ વધારે ફસાતો જાય એવી દશા થાય. ક્યાં વિતરાગોનો મોક્ષ માર્ગ અને ક્યાં આ દશા? જ્યાં જ્યાં મોહ પેસે ત્યાં ત્યાં દુઃખ થાય. બહુ દુઃખ વેઠ્યા છે, જો એની નોંધ કરે ને તોય મોહ છૂટી જાય, છતાં મોહ ઉતરતો નથી ને માર ખવડાય ખવડાય કરે છે. મય પડેલા ઘા રૂજાઈ જાય છે તે મોહને લઈને જ, નહીં તો વૈરાગ જ આવી જાય ને.
મોહના વ્યાપે વ્યાપ્યો સંસાર,
આ તો સમાજના બંધારણને પ્રતાપે મોહ જરા ઓછો વ્યાપ્યો છે, નહીં તો મોહ પૂરેપૂરો વ્યાપી જાય, ચોગર દમથી પેસી જાય. આ તો એવું છે ને કે કંઈક બંધારણમાં આવ્યા અને જેને બંધારણ ના હોય તે એને શું થાય? ક્રોધ, માન, માયા, લોભ બધો સ્ટોક ઓછો થઈ જાય એવો વખત આવ્યો છે, ને એ ઓછો થયો અને મોહ વધ્યો એક બાજુ. એટલે જોડેવાળા સોફાસેટ લાવ્યા હોય એટલે પોતે સોફાસેટને લાવવાની તૈયારીઓ કરે. સોફાસેટ વગર કંઈ ભાઈ આપણે મરી જવાય એવું છે? પેલી બાઈ કહે કહે કરે ને કે જોડેવાળા લાવ્યા અને તમે લાવતા નથી. અરે ભાઈ, આપણે દાળ ભાત ખાવા માટે જોઈએ એટલે ખાવાની વસ્તુ નેસેસિટીને નક્કી તો કરવી જોઈએ ને. ધોરણ તો નક્કી ના કરવું જોઈએ કે શું શું નેસેસિટી છે. વહુ કહેશે કે આ આપણા સોફાની ડિઝાઇન સારી નથી, આ તમારા ભાઈબંધને ત્યાં ગયા હતા ને ત્યાં કેવી સરસ ડિઝાઇન હતી, એલા આ સોફા છે તેમાં તને સુખ પડતું નથી? ત્યારે કહે કે ના, મેં પેલો જોયો તેમાં સુખ પડે છે. તે ધણીને પાછા પેલા જેવો સોફો લાવવો પડે. હવે પેલો નવો લાવે ત્યારે કોઈક ફેર છોકરો બ્લેડ મૂકે ને કંઈ કાપી નાખે કે પાછો મય જાણે આત્મા કપાઈ જાય. છોકરા સોફાને કાપે ખરા કે નહીં, અને એની ઉપર કૂદે ખરા કે? અને કૂદે તે ઘડીએ જાણે એની છાતી ઉપર કૂદતો હોય એવું લાગે. ત્યાં તો આટલું જરાક થયું હોય તો મય તિરાડો પડે. એટલે મોહની કંઈક હદ હોવી જોઈએ. બેહદ મોહ હોય નહીં ને? સોફા સેટમાં તિરાડો પડે તો કંઈ થાય ખરું લોકોને?
હા થાય, ભયંકર. તારામાં અક્કલ છે કે નહીં? શું કર્યું આ? બૂમા બૂમ કરી નાખે.
કૃપાળદેવ શું કહે છે? દેહ જાય તો માયા થાય ન રોમમાં. અને આ તો અહીં સોફા સેટ પર કાપો પડે તો માયા થાય, ક્યારે પાર આવશે આનો? અનાદિ અવતારથી આ ભટક ભટક કર્યા, મોહ કેટલો બધો, આવા તકિયા ને આવી ગાદી ને આવા ફ્લેટ, નેરો મોહ, વગર કામનો મોહ કર્યો. આ માથે લઈ જવાનો છે, કંઈ જોડે લઈ જવાનું છે? એટલે આ મોહ છે તે મોહ જ તમને કડી કડીને તેલ કાઢી નાખશે. અત્યારે જે મોહ દેખાય છે તે જોવાનો મોહ છે, અને આ મોહથી ઠોકરો ખાઈ ખાઈને દમ નીકળી ગયો છે.
મોહના ચક્રાવે આવે બેભાન પણ.
આ તો પોતે જંજાળથી વીંટાય છે, રોજ રોજ વધારે ને વધારે વીંટાય છે. ઘરમાં બાગ ન હતો, તે લોકોનો બાગ જોઈને પોતે બાગ ઊભો કરે, પછી ત્યાં ખોદ 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 કરે, ખાતર લઈ આવે છે, પાછો પાણી નાખ નાખ કરે છે, ઉલટું આ જંજાળ વધાર વધાર કરે છે મોહ.
પોતાને કેમ ખબર ના પડે કે આ મોહ છે?
આ પંખાને ખૂબ જોશમાં ફેરવે તો પંખાની પાંદડીઓ દેખાય ખરી?
ના દેખાય.
એમ જ્યારે મોહ જોશમાં હોય ને તે આ જગતની કોઈ ચીજ ભાનમાં જ ના આવે, દેખાય જ નહીં કશું. બેભાનપણું જ થઈ જાય, એટલો બધો જોશમાં મોહ ફેર્યા કરે. એ મોહ ઓછો થતો જાય તેમ પાંદડી દેખાતી જાય, તે મોહ ઓછો થતો જાય તેમ દેખાતું જાય, ત્યારે આત્માનો અનુભવ થતો જાય, ત્યાર પછી એની ખાતરી થાય. હા, નહીં તો એમને પાંદરી દેખાય નહીં, એમને પેલું ચકરડું એટલું જ દેખાય છે, એવો મોહ છે, મોહનો સ્વભાવ.
જ્ઞાની કૃપાએ છૂટે દર્શન મોહ.
તે મોહની ગાંઠ સેનાથી તૂટે?
મોહની ગાંઠ તો જ્ઞાની સિવાય ઓગાળી શકે જ નહીં. મોહ તો અમને ભેગા થાય ને એને કહીએ કે ચંદુભાઈ તમે ન હોય તો કહે હું તો ચંદુભાઈ, આ મારા મા બાપ કહે છે, બધા કહે છે, મારા વાઇફ કહે છે, ને તમે આવું કેમ બોલો છો? અરે ભાઈ, ન હોય તમે ચંદુભાઈ, તમારું નામ છે આ તો. ત્યારે એને શંકા પડે કે વાત તો સાચી છે, નામ છે આ તો મારું, ત્યારે હું કોણ? પછી ગોટાળે ચડે એ. ત્યાર પછી એ દાદા દેખાડે ત્યારે પહેલો દર્શન મોહ તૂટે, આંધળા પાટા છૂટી જાય, આંધળાપણાના દેખતો થાય. આંધળો પાટા લઈને ફરતો તો ને, હવે દેખતો થાય. તે દર્શન મોહ તૂટ્યો પછી દેખાવા માંડ્યું કે લોક કહે છે કેમ આટલી બધી જણસો પહેરીશે, તે આટલો બધો મોહ, એ તમને નહીં ખબર પડે કે આ મોહ છે. પણ તે આ મોહ ચારિત્ર મોહ, એટલે પહેલા જે મોહ ભાવ કરેલા તેનું આ ફળ આવ્યું. આ ઇફેક્ટ છે, નોટ કોઝિસ. કોઝિસ બંધ થઈ ગયા, જેના કોઝિસ બંધ થયા એનો મોક્ષ થશે.
દાદા, બીજી કઈ રીતે દર્શન મોહ છૂટે?
બીજો કોઈ રસ્તો નથી. મોહના તો અનંત પ્રકાર છે, તેનો પાર આવે તેમ નથી. એક મોહ છોડવા લાખ અવતાર કરવા પડે તેવું છે. મનુષ્યપણું એ તો મોહનું સંગ્રહસ્થાન જ છે. સ્વરૂપ જ્ઞાન વિના દર્શન મોહ જાય તેમ નથી. દર્શન મોહ એટલે શું કે આમ બધું જુએ છે તેને બદલે પાછલી બાજુ દેખાય એવું જુએ, એ દ્રષ્ટિ ફેરવી આપે જ્ઞાની પુરુષ, પોતાની મેતે ફરે નહીં, નાની દ્રષ્ટિ ફેરવી આપે. આ સંસાર દ્રષ્ટિ છે અને પાછળ આત્મદ્રષ્ટિ છે, તે આત્મદ્રષ્ટિ ભણી દ્રષ્ટિ કરી આપે. પછી છે તે એને સમજાઈ જાય કે આ હું ચંદુભાઈ નહીં પણ શુદ્ધાત્મા છું, હવે મોહ ફરી ઉત્પન્ન ન થાય નહીં, અને ચારિત્ર મોહ ગમે નહીં, થાય ખરો પણ ગમે નહીં, કે ભાઈ હવે ના હોય તો સારું. હવે એ તો આ મહાત્મા હોય તેને સમજણ પડે, આ બહારનો જો બુદ્ધિશાળી હોય તો સમજણ પડે કે આ તો મોહ કંઈ ઘટી ગયેલો છે એવું ખબર પડે.
મોહમાંથી તાર્યા અક્રમ વિજ્ઞાને.
હજુ તો કપડાં સારા પહેરીએ છીએ, ઘડિયાળ જોઈએ છે, ચશ્મા જોઈએ છે, આમ જોઈએ છે, તેલ જોઈએ છે, અત્તર જોઈએ, આટલો બધો મોહ, કેટલા બધા મોહમાં તમે રહો છો. તમારી થાળીમાં બધો મોહ જુએ ને, તમારા કપડાનો મોહ જુએ, તમારા ફ્લેટોનો મોહ જુએ, તો તમને પહેલાંના કોઈ આવે ને તે આવીને કહે છે, અરે મોક્ષની વાત શું કરવા કરો છો? અને એવામાં છે તે આ વિતરાગ વિજ્ઞાન, અક્રમ વિજ્ઞાને તમને તાર્યા એ અજાયબી જ છે ને.
મોહથી ચોટે ચિત્ત વસ્તુમાં.
દાદા, મારામાં મોહ ઘણો હશે અને બધામાં ઓછો હશે?
એક જરાક અમથું મોહનું બીજ હોય તે જ્યારે વ્યક્ત થાય ત્યારે આખા જગતમાં વ્યાપી જાય તેવું છે, માટે ઓછો કે વધારે એમાં સમજણે ફેર નથી. જ્યાં સંપૂર્ણ મોક્ષય થાય ત્યારે જ કામ બને.
મોહને ઓળખવાનો રસ્તો શું? મોહ કેવી રીતે ઓળખાય?
મોહને તે સી રીતે ઓળખી કાઢો કે આ મોહ છે એવું પહેલેથી ઓળખું નહીં?
પછી ખબર પડે થઈ ગયા પછી પહેલેથી ના પડે
એમ? હા, પણ પછી ખબર પડે નહીં. આપણે મુંબઈમાં ચંદુભાઈ તમે બે જણા આવતા હોય, તું ને તારા વાઇફ બેઉ અને પેલા વેપારીઓ સાડી દુકાનની બહાર લટકાવે, તે શા માટે રોડ ઉપર લટકાવતા હશે? સુકોવા માટે નહીં તો શા હારું? કહો ને, શા માટે?
લોકોનું ધ્યાન જાય એટલે.
આપણે વેપારીને પૂછીએ કે ભાઈ, તે આ સાડીઓ સુકવવા મૂકી છે? ત્યારે એ કહે ના, એ શો કરવા હારું. લોકોને આકર્ષણ કરીને એમની પાસેથી પૈસા લેવા છે, મારે વેપાર કરવો છે. અરે, પણ સાડી આ જડ વસ્તુ આકર્ષણ કરશે? ત્યારે કહે ભલ ભલાને આકર્ષણ કરશે, પહેરનારીને આકર્ષણ કરશે, ને પહેરનારા ના હોય તે પુરુષને આકર્ષણ કરશે. આ સાડીમાં તો આટલી બધી શક્તિ મૂકી છે, આ ખુદા ભરમાય, આ ખુદા મહી ચોટી પડે એટલા હારું લટકાવે. ખુદા ફસાઈ જાય કે ના ફસાય?
ફસાઈ જાય.
એ સાના જેવું છે સાડી કે આપણે પાંજરું હોય ને એની મહી ઢેબરું લટકાવી રાખીએ, એ સાના હારું છે? આ ઉંદરને મહી ઘાલવા હારું. એવું આ રાખે, કોઈ જોશે એનું ચિત્ત હરાઈ જશે. તે સ્ત્રીને ખેંચે એટલે બહાર ઝાડ મૂકી છે કે કોઈ ચકલું ફસાય છે આની મહી, એ ચકલા ફસાવા માટે લટકાવે છે બહાર. તે આ બહેનો તો એ જોઈને પાસે ડોલર હોય તે જાણે એટલે એનું ચિત્ત ચમકે, એટલે કહે કે બહુ સરસ સાડી છે. એ પછી ચિત્ત ત્યાં જ ચોંટી જાય. તે સાડી બાઈએ જોઈ અને ધણીને કહે છે જોઈને તમે? ત્યારે ધણી જાણે કે આપણે માથે પડશે. હા, જોઈ જોઈ, એવી બધી બહુ હોય છે એમ કહે. એ બાઈને પટાવવા ફરે, પણ આ પટે નહીં, ને પછી બાઈની ચિત્તવૃત્તિ ચોરાઈ ગઈ ત્યાં આગળ. તે બાઈ ઘેર આવે, પણ ચિત્ત તો ત્યાંનું ત્યાં જ દુકાને સાડીમાં જ હોય. અને પછી બાઈ ઘેર આવે ને ત્યારે આપણે મોઢું જોઈએ તો આપણે નીકળ્યા હતા ત્યારે હતું તેવું તારું મોઢું નથી. બજારમાં કશું ખોવાઈ ગયું, આપણે કહીએ કેમ આમ મોઢું દેખાય છે, તને આજે ઠીક નથી કે છું, મોઢું ઉતરી ગયું છે ને? ત્યારે કહે કશું નહીં કશું નહીં. તે તેને બિચારાને શી ખબર કે આ તો ઘેર હરે છે ફરે છે, તે તો ધોકડું જ છે, બાકી બાઈનું ચિત્ત તો દુકાને સાડીમાં જ છે, એ સાડીમાં ખોવાઈ ગઈ હોય, ચિત્ત ત્યાં ચોંટી ગયેલું હોય, એટલે બે ચિત્ત થાય. પછી એને ચેન ના પડે કશું, એ તો જ્યારે સાડી લાવે ત્યારે ચેન પડે. આખું ચિત્ત ચોરાઈ ગયું છે બિચારીનું, હવે સાડીમાં ને સાડીમાં ચિત્ત રહ્યા કરશે. બળી તારી સાડી મુઆ, ત્યાં આખું ચિત્ત ચોરાઈ જાય એનું નામ મોહ. આ એવું તમારું ચિત્ત ક્યાં ક્યાં બધે ખોવાઈ ગયું હશે?
મોહ થાય ચાર્જ તન્મય થવાથી.
રસ્તે જતા બાઈએ દુકાનમાં સાડી જોઈ એટલે તે તેમાં તદાકાર થાય. દુકાનમાં સાડી જોઈ તેનો વાંધો નથી, પણ તેનો મોહ ઉત્પન્ન થયો તેનો વાંધો છે. સાડી જોઈ ને ગમી તે ડિસ્ચાર્જ મોહ છે, પણ તેમાં બાઈ તદાકાર એવી થાય કે જે મોહ ડિસ્ચાર્જ થવા માંડેલો તે ફરી ચાર્જ થાય. આને જ ભગવાને ચાર્જ મોહ કહ્યો છે. બાઈ સાડીમાં તદાકાર એવી થાય કે સાડી 6.25 મીટરની હોય તો બાઈ પણ 6.25 મીટરની થાય, 3.5 મીટર પહોળી હોય તો તે પણ 3.5 મીટર પહોળી થાય, ને તેમાં સાડીમાં ડિઝાઇનમાં કેટલા ફૂલ હોય કે આભલા હોય તેટલા બાઈને પણ થાય. તેમાં જ પ્રતિષ્ઠિત આત્મા ગમ્યા કરે, આપણને મૂર્છિત કરે બેભાન કરે, એ મોહ કહેવાય.
ઓગળવા દો એ મોહને,
દાદા, સાડીઓનો બહુ મોહ, સારું સારું પહેરવાનો, એ હવે કાઢવો છે, અહીંયા મૂકી દેવો છે બધો.
એવું છે ને, ઉપર હવે વહેર બહેર બાંધ્યો નહીં, આપણે બરફ લાવ્યા ખેર. મેં કહ્યું કે બરફ લાવીને મૂકી રાખો, મારે ઓગાળવો પડે કે એની મેળે ઓગળ્યા કરે?
એની જાતે ઓગળે.
તેને શું કરે પાછા? વહેર બાંધે પાછું અને પછી કહેશે કાઢી આપો. એ તો એની મેળે ઓગળ્યા જ કરે, એ તો બરફનો સ્વભાવ એવો છે.
જેવી મહી વાસના તેવા પરિણામ.
પણ હજુ એ મોહ થાય એનું શું કારણ?
એ વાસના છે, પૂર્વભવની, એટલે હરે છે. વાસના ના હોય તો ના હરે. જેમ ફોરેનની કોઈ બઈ આવી હોય, એ ગમે એવી સાડી લટકાવેલી હોય દુકાનમાં, તો એને મહી અંદર વાસના ભરી નથી એટલે એનું ના હરે. અગર લેડીનું કાપડ હોય અને ગમે એટલું ઊંચું હોય, તોય પુરુષ લોકોને ના હરે, કારણ કે વાસના એ ભરી નથી. એણે જે ભરી છે તે આપણને અત્યારે ઉદય આવે છે. ઉદય આવે તે ઘડીએ આપણે કોણ છીએ એવું જાણીએ તો વાસના છોડી દઈએ પછી. નકામું નહીં તો આનો છુટકારો જ નથી. અહંકારે કરીને જોર કરવું જોઈએ કે મારે સાડી બાડીઓ કશું લેવું જ નથી. બસ એવું નક્કી કરે તો પાછું મન પણ મજબૂત હોય છે, બધું કરી શકે.
મનના સમાધાને અટકે વાસના.
પૂર્વજન્મના ઉદય કર્મને હિસાબે આપણને જે ઈચ્છા ઉદ્ભવી એને જો આપણે મનોબળથી કાબૂમાં રાખીએ કે ના, આ દિશામાં નથી જવું એમ સંયમથી, તો એ ફરી પાછી ઊભી થાય?
થાય. જ્યાં સુધી મનનું સમાધાન ન થાય ત્યાં સુધી થાય. દબાયેલું ન ચાલે. એ વાસના તો છોડે નહીં. આપણું જ્ઞાન સર્વસમાધાની છે, એટલે મહી હું તો શુદ્ધાત્મા છું એ છતાંય વાસના ઊભી થાય તો આપી દેવું પડે. કારણ કે આ ભવમાં નિવેડો જ ના આવતો હોય, જો છોડતું જ ના હોય મન, તો એને આપી દેવું જોઈએ. 15 દહાડા સુધી મન એને છોડતું જ ના હોય તો પછી એને આપી દેવું પડે.
મનનું સમાધાન કરવું જોઈએ?
કરવું જ જોઈએ, નહીં તો ડખો થાય ને.
હા, નહીં તો પછી મન તો જાવા નાખ્યા કરે.
એ તો ઉપાધિ થાય બધી, આપણો પુરુષાર્થ થવા ના દે.
મનોબળથી એ ઈચ્છા જો છૂટી જ જાય, એ વાસના છૂટી જ જાય અને પછી યાદ જો ન આવે
તો વાંધો નથી.
તો એ પછી ભોગવવી ન પડે ને?
ના ના, તો વાંધો નથી. આપણે મહી ડંખ ના રહેવો જોઈએ. ડંખ હશે તો ફરી ઉથામીને તમે ફરી કરો. સીધે સીધું ચોખ્ખે ચોખ્ખું થઈ જતું હોય અને ક્લેમ ના રહેતો હોય મનનો, તો બસ થઈ ગયું. મનનો કોઈ પણ પ્રકારનો ક્લેમ ના રહેવો જોઈએ.
આ વખતે જે તમે આ ઉપમા આપી એ બહુ ગમી, કે પેલી એ ફોરેનની સ્ત્રીને કદીએ સાડીની ઈચ્છા નહીં થાય.
પેલા કહેશે આજે અમારે અડધી કિંમતે આપી દેવી છે, તોય કહેશે પણ મારા કામની નહીં, તું મફત આપું તોય મારા કામની નથી. કારણ કે એ વાસના નથી કરેલી, અને જેણે વાસના કરેલી એને છોડે નહીં. હવે તે છોડે ક્યારે? કે વાસના મોળી કરેલી હોય તો મન અત્યારે એને કેન્સલ કરી શકે, અને વાસના કડક કરી હોય તો મનના બાપનુંય ચાલે નહીં. એટલે ત્યારે આપણે એને કહીએ કે લે ભાઈ, કેરી ખાઈ લે. આ મેં તમને કહ્યું હોય કે કેરી ના ખાશો, તોય આપણે અહીંયા એ મને પૂછી જવાનું કે દાદા, આ હવે નથી છોડતું માટે કહો ને કંઈ, તો હું કહું કે કેરી ખાઈ લે, વાંધો નથી કશું, કંઈ આ ઝેર નથી. આપણે નથી ખાવું, પણ એ ખાવું પડે છે, એ પોઈઝન હોતું નથી.
પૂરણ થયેલું થાય ગલન.
એટલે દાદા, ખરેખર એને વાસનાને જ્ઞાનથી દબાવી છે કે નહીં એની પારાશીશી મળે ને કે યાદ ના આવે?
એ દબાવેલું છે તે એટલે જ્યારે યાદ ના આવે ને તો એ નિવેડો થયો એમ કહેવાય, અને યાદ આવે તો પછી હજુ એ છાલ મૂકતું નથી. એવું સમજી લેવાનું કે આ છાલ મૂકતું નથી તો લે તારું, લઈ જા અહીંથી.
હા હા, લઈ જા.
આ દાદાની આજ્ઞા નહીં પાળું, પણ તું લઈ જા અહીંથી, પછી દાદા પાસે હું દવા કરી લઈશ. કહીએ, દાદા એવા નથી, દાદા પાસે બધી જ દવા છે. આજ્ઞા ના પાડી હોય તેની એ દવા છે. મને આવીને કહો કે મારાથી આજ્ઞા પડાઈ નથી, મારી પાસે દવા છે. બધી દવા હોય તો દવાખાનું કહેવાય ને?
હા, બધી દવા હોય તો દવાખાનું કહેવાય, વાત બરોબર છે દાદા.
14 વર્ષે આ મોહની ઘણી ખરી ટાંકી ખલાસ થાય છે, એટલે પૂરણ થયેલું ગલન થઈ જાય છે, પછી તમને બહુ બોજો નથી.
સંસાર જાળમાં ફસાય મોહથી.
પહેલા જંજાળમાં ફસાયેલા માણસને શોખ હોય, ઝટપટ ઉકેલ લાવો ને. આવી જંજાળમાં ફસાયા છે તોય હીરા દેખાડવા ફરે છે, કાનમાં લવિંગિયા ઘાલે છે, તે પોતાને દેખાય ખરા? આ તો લોક હીરા દેખે એટલા માટે પહેરે છે. ધણી કહે તો ધણીને સારું દેખાડવા માટે પહેરીએ. શેઠ 2000ના હીરાના કાપ લાવ્યા હોય ને 35000નું બિલ લાવે તો શેઠાણી ખુશ. કાપ પોતાને તો દેખાય નહીં. શેઠાણીને મેં પૂછ્યું કે રાત્રે ઊંઘી જાઓ છો ત્યારે કાનના લવિંગિયા ઊંઘમાંય દેખાય છે કે નહીં? આ તો માનેલું સુખ છે, રોંગ માન્યતાઓ છે, તેથી અંતર શાંતિ થાય નહીં. આ સ્ત્રીઓ સોનું પહેરે છે તે સેનાથી? મૂર્છાથી. આ 5 શેરના દાગીના આપ્યા હોય તો તે પહેરે, એ બધી મૂર્છા જ છે. એ સ્ત્રીઓને પાછો ભારે નથી લાગતો. મેં કહ્યું, આ તમને બોજો નથી લાગતો? ના ના, એ તો બહુ આનંદ થાય છે, કારણ માન્યું છે ને, સોનું એ માન્યતા છે એની, વિસારે પડી જાય દુઃખ બધા. મોહ હોય તેથી લઈ આવે જણસો, જણસો એ મોહ હોય ત્યાં સુધી લઈ આવવી, અને જણસોનો મોહ ઉતરી ગયો એટલે આપી દેવી.
વસ્તુના સ્પર્શે પૂરે મોહ.
દાદા, મને હવે દાગીનાનો મોહ નથી, પણ કપડાં જરા સારા જોઈએ હજુ.
એ બધાય મોહ જ છે. હમણાં દાગીના ના હોય અને દાગીના પહેરે ત્યારે પાછો મોહ એનોય ચડે.
ના દાદા, એની ગેરંટી.
ના, એ તો હીરા પહેરે ને તો હીરાનો મોહ ચડે. આ તો સ્વભાવ છે, વસ્તુ અડી કે મોહ તે ચડ્યો મોહીને. નિર્મોહીને કશું અડે તોય વાંધોય નહીં. એક માણસને આખી જિંદગી જેલમાં બેસી રહેવાનું થાય અને તેને ખાવાનું મળી રહે પણ જલેબી લાડુ ના મળે, તેથી કંઈ તેનો મોહ ઓછો જતો રહ્યો? ના, અંદર તો મોહ હોય જ, મળતું નથી માટે મોહ ગયો ના કહેવાય.
આ શરીર છે એનું સરખું ધ્યાન રાખવું, એવો બધો મોહ ખરો. આ જો વાળ તો સફેદ કેટલા છે, એ વાળ તો ડાઈ કરવાનો મોહ જાય નહીં.
હા, જાય નહીં.
એ જોઈએ દાદા, એમ જાણે થયા કરે કે જરા આમ સરખી રીતે રહીએ કરીએ, દાગીના નહીં પણ કપડાં જરા સરખી રીતે જોઈએ.
એ તો પહેલાંની આદત પડી છે તો જાય નહીં, પણ આપણે અંદરખાને કહેવું કે ચંદુભાઈ જરાક તો ફેરફાર થઈ જાઓ, આમ ક્યાં સુધી કાળા વાળ કરશો? પણ એ કાળા વાળ કર્યા વગર રહેવાના નથી પાછા.
હા, એ જ થાય છે.
કારણ કે એ તો દ્રવ્ય કર્મ છે, પણ ભાવ આપણે ફેરવી દેવાના.
પૂર્વે ભરેલો મોહ થાય ડિસ્ચાર્જ આ ભવે.
દાદા, હજુ આ મોહ ઉત્પન્ન કેમ થાય છે? વધુ
એવું કેમ બોલાય આપણાથી? મને પૂછ્યા વગર માર્કેટમાં તમે ગયા હોય પછી શું શું શાક ભરી લાવો? ગજવામાં પૈસાની છૂટ હોય તો શું ના ભરી લાવો તમે?
બધુંય ના જોઈતું ભરી લેવાય, ના જોઈતું આવી જ જાય.
એટલે આનો આ ભરતી વખતે બધો માલ ભરેલો, બધુંય ના જોઈતું જ લાવ્યા છો? મહી થોડુંક જ જોઈતું હતું એટલે મેં ના જોઈતું નહીં ભરેલું.
પોતાનું સુખ છે માં,
આ બધો બોજો છે, મોહ છે. મૂર્છા સહન કરી શકે, મૂર્છા રહિત કોઈ ન સહન કરી શકે. હું તો ચીજ કશું લાવ્યો જ નથી, એ મોહ જ નહીં, કોઈ પણ જાતનો મોહ નહીં. એવી કોઈ ચીજ જ નથી કે મને મોહ ઉત્પન્ન થયો હોય. અને ઘેરે કશું લાવ્યોય નથી હું, ઘેર કોઈ દાડો કશું વસાવેલું નહીં.
મોહ જ ઉત્પન્ન નથી થયો પછી ક્યાંથી ઈચ્છા થાય?
સ્વતંત્રતામાં સુખ માનેલું, આ તો બધી નરી જંજાળ છે. આ તો સુખ છે કંઈ, છૂટકો નથી ને? પણ તમે ક્યાં જાઓ? આ સુખ ના ભોગવો તોય ક્યાં જાઓ? દુઃખે ભોગવવું પડે અને સુખે ભોગવવું પડે, કર્મના લખેલા છે ને હિસાબ છે ને? જ્ઞાન મળે તો જ સુખ અને દુઃખ બેવું હોય તે પલટાઈ જાય. આ મોહ ભોગવટો તો છે જ, પણ ભોગવટો જ્ઞાનને પ્રતાપે અસર ના કરે. આજકાલ આ લોકોને કંઈ સેન્સ જ નથી, પોતાનું સુખ શામાં છે એ ભાન જ નથી, અને પોતાનું પણ ભાન ક્યાં છે? એ તો લોકોએ જે ભાન આપ્યું તે જ ભાન છે.
મોહમાં વેડફાઈ રહ્યું કિંમતી જીવન.
આ જીવડા કશું ના હોય તો રેડિયા ટીવીની મસ્તીમાં ને મસ્તીમાં હોય. ટીવી જુએ ને તે તેમની આંખો બગાડે છે, કંઈ બીજાની આંખોથી ઓછા જુએ છે, અને એમાં શું આનંદ આવે? સિનેમામાં તો આનંદ મળતો હશે ને?
એ તો બહાર નીકળ્યા ત્યારે એના એજ
હતો તેનો તેજ પાછો કહેશે, 18 રૂપિયા તો વપરાઈ ગયા, ઉલટી ઉપાધિ થઈ. ટાઈમ 3 કલાક હોયો આત્માનો, મનુષ્ય જન્મના 3 કલાક બગાડાતા હશે?
એ તો બીજા આગળ પાછળ એ બગડે ને પાછા. એ 3 કલાક તો જાય ને આગળ પાછળ તૈયારીના ને એમાં જાય.
હા, એ જુદું પાછું, એ ટાઈમ જુદો. લોકોને હું પૂછું છું, ચિંતા થાય ત્યારે શું કરો છો? ત્યારે કહે, સિનેમામાં જતો રહું છું. એલા મુઆ, સાચો ઉપાય ન હોય આ. આ તો અગ્નિમાં પેટ્રોલ નાખીએ ઓલવવા સારું, એના જેવી વાત. કૃષ્ણ ભગવાન ગીતામાં એ જ કહી ગયા કે મનુષ્યો અનર્થ ટાઈમ વેડફી રહ્યા છે. કમાવા માટે નોકરીએ જાય એ તો કંઈ અનર્થપૂર્વકનું ના કહેવાય. લોક શરીરે ગંધાતો કાદવ ક્યારે ચોપડે, એને લાય બળે ત્યારે. એવું આ ટીવી સિનેમા બધું ગંધાતા કાદવ કહેવાય, એમાંથી કશો સાર ના નીકળે. અમને ટીવી જોડે ભાંજગઢ નથી, દરેક વસ્તુ જોવાની છૂટ હોય છે, પણ એક બાજુ 5 અને 10 મિનિટે ટીવી હોય ને એક બાજુ 5 અને 10 મિનિટે સત્સંગ હોય તો શું ગમે? 11 વાગે પરીક્ષા હોય ને 11 વાગે જમવાનું હોય તો શું કરો? એવી સમજણ હોવી જોઈએ ને.
મોહ ના સ્પર્શે જ્ઞાનીને.
અમારી પાસે વ્યવહાર જાગૃતિ તો નિરંતર હોય. કોઈ ઘડિયાળની કંપની મારી પાસે પૈસા લઈ ગઈ નથી, કોઈ રેડિયોવાળાની કંપની મારી પાસેથી પૈસા લઈ ગઈ નથી. અમે એ વસાવ્યા જ નથી. આ બધાનો અર્થ જ શો છે? મિનિંગલેસ છે. અને આ બીજું બધું રેડિયો ટીવી તો પ્રત્યક્ષ ગાંડપણ છે, પ્રત્યક્ષ મેડનેસ છે. આ ગાંડ પણ ક્યાંથી પેસી ગયું? આ બધું આમાં શું સાંભળવાનું? માણસો સામસામી બોલે તે સાંભળવાનું, જીવતાનું સાંભળીએ, આ મરેલાનું શું સાંભળવાનું? મને તો ઉલટા ફ્રેન્ડ સર્કલ શું કહે, આ રેડિયો સાંભળવો જોઈએ. મેં કહ્યું, આ રેડિયો સાંભળું, એ મારો ટાઈમ બગડે, એ મને ના પોસાય બધું. આ તો મોઆ એની વાત સાંભળું? આ બધું સાંભળી સાંભળીને તો આ કાન કંટાળી ગયા છે. આ રેડિયા બધા સાંભળી, આ ચાલુ રેડિયા નહીં જોયેલા બાર, તે સાંભળી આપણા કાન કંટાળી જાય. નહીં આવું જોયેલું તો આ રેડિયો પાછો નવો સાંભળવો? આ ચાલુ રેડિયા બધા સાંભળીને કાન કંટાળી નથી જતા? એ ચંદુ, તારામાં અકલ નથી. તે આપણે એ રેડિયો સાંભળીને જો કંટાળી ગયા ને, તે આ પાછા નવા રેડિયા કાને પાડવા.
દેખાદેખીના મોહે વધ્યો સંસાર.
આજકાલ તો રેડિયો ઘર ઘરમાં છે.
એ વાત જુદી છે. જ્યાં જ્ઞાન જ નથી ત્યાં આગળ શું થાય, એને જ મોહ કહેવાય ને. મોહ કોને કહેવાય છે? ના જરૂરિયાત ચીજને લાવે ને જરૂરિયાત ચીજની કસર વેઠે, એનું નામ મોહ કહેવાય. કોઈ રેડિયો લઈ આવ્યો એટલે પેલોય રેડિયો લઈ આવ્યો. એલા મોઆ, બધે રેડિયા વાગે છે, ઉલટા કાન ફૂટી જાય છે. એ તો રેડિયો મુંબઈ એકલામાં જ હોય ને અહીં ના હોય તો એકાદ લાવવો પડે. આ તો ઘેર ઘેર રેડિયા, તે ઉલટા લોક કંટાળી ગયા, રેડિયાય બંધ થઈ ગયા.
આ વિડીયો લાવવાનો મોહ બહુ થયેલો મને.
હા તે હોય, પણ એ મોહ છે તે ભરેલો મોહ છે ને એટલે લઈ આવવું, ને પછી મોહ પૂરો થઈ રહ્યો તો વેચી દેવું. જે રૂપિયા ગયા એ મોહ ખાતે ઉધાર.
તે શરૂઆતમાં બહુ જોયું, પછી બંધ કરી દીધું, પછી એની મેળે બંધ થઈ ગયું.
હા એ જ, આ પેલો ભરેલો મોહ છે તે નીકળી ગયો. હવે નવો મોહ ઉત્પન્ન થતો નથી, જૂનો મોહ છે. નવો ઉત્પન્ન થતો હોય તો તમારે આ છૂટે નહીં.
બળાપો કરાવે એ મોહ શું કામનો?
આ તમારે આખા દાડામાં કેટલી વખત ઘડિયાળ જોવી પડે?
20-30 વખત.
તો પછી આ ઘડિયાળ જોવાનું 50-60 સેકન્ડ ખાઈ જાય.
તો ઘડિયાળ નહીં રાખવી જોઈએ?
રાખવી જોઈએ, પણ આપણે અડધો માઇલ ચેટે કોઈ ઘડિયાળ રાખતો હોય તો રાખવી પડે. પણ અત્યારે તો રસ્તે જનારને પૂછીએ તોય ટાઈમ કહે. તે બધા નવરાશ છે, નવરાશવાળા. આ મારું ગણિત તમને પ્રિય છે? ઠેર ઠેર ઘડિયાળ, તે કેટલા વાગ્યા પૂછો તે ઉલટો મને પૂછ્યું, એમ ખુશ થઈને ટાઈમ કહે. ઘડિયાળે જો મેં એટલે હાથનું ઘડિયાળ ખરીદ્યું નથી. હા પેલું ઘરમાં મૂકવાનું લાવ્યા છીએ. આ તો બધી મેડનેસ છે. ઘનચક્કર બનાવવાના કારખાના છે. જે ઘડિયાળે મને હેરાન કર્યો, જેને જોતાની સાથે જ મહી તેલ રેડાય, એ શું કામનું? ઘણાને પોતે વાંચતો ના હોય, ચોપડી આઘી મૂકીને રમતમાં પડ્યો હોય ને અચાનક બાપને દેખે તો તેને મહી તેલ રેડાય, એવું આ ઘડિયાળ દેખતાની સાથે તેલ પડ્યું તો બળ્યું મેલ ઘડિયાળને છેટું.
ચિત ફ્રેક્ચર થાય, ઐશ્વર્ય ફ્રેક્ચર થાય.
બાકી આ તો ચિત્તની પરવશતા છે. ચિત્ત છે તે ફ્રેક્ચર થઈ જાય છે. એટલે ચિત્ત સંપૂર્ણ એકાગ્ર વર્તે તો પરમાત્મા છે, અને ફ્રેક્ચર થયું તો પછી જાનવર કે મનુષ્યપણું થઈ ગયું. પછી ઐશ્વર્ય ફ્રેક્ચર થાય છે. એટલે જેટલા દાટા મરાય એટલા તો દાટા મારવા જોઈએ ને કે ના મારવા જોઈએ? જેટલા પાણી લીકેજ હોય તો દાટા મારવામાં વાંધો શો? તે આ તો જે દેખ્યું એમાં ચિત્ત ફસાઈ જાય, આમાં ફસાઈ જાય તેમાં ફસાઈ જાય. જેટલી નવી વસ્તુઓ દેખે ને, પેલી મીણબત્તી દેખે ને, તે નવી જાતની દેખાય એટલે પછી એમાં ચિત્ત ફસાય. જો પેલી બાજુ કેવી સરસ દીવાદાંડી છે ને, તો એમાં પાછું ચિત્ત ફસાય. ચિત્ત ફસાયું એટલું ઐશ્વર્ય તૂટી ગયું, અને ઐશ્વર્ય તૂટ્યું એટલે જાનવર થયો. ચિત્ત આમાંથી વિખરાયું કે પછી બેચિત થઈ જાય માણસ. ચિત્ત વિખરાઈ ગયું બધું, મુંબઈ ગયું, આમ ગયું, તેમ ગયું, બધે ભટક ભટક કરે. ચિત્ત વૃત્તિઓ ફેલાઈ ગઈ એટલે બે ચિત્ત થઈ જાય. પછી આપણે પૂછીએ કે શું ધંધો કરો છો, ત્યારે કહે મને સમજણ પડતી નથી. હોય 45 વર્ષનો પણ આવું બોલે, કારણ કે ચિત્તની વૃત્તિઓ બધે ફેલાઈ ગયેલી છે, તે બે ચિત્ત થઈ ગયો.
આ ચિત્ત જે બહુ ભમે છે એ મોહ છે?
હા, મોહ, એ જ મોહ છે.
ચેતો એ મોહથી જે પોતાને છેતરે.
પણ દાદા, દરેક ક્ષણ એને દાદાના ચરણોમાં રહેવાની શક્તિ મળ્યા કરે છે. એને ખુલ્લું જાહેર કરીએ કે દાદા, ચિત્ત ફરે છે એને હું જોઉં છું, એને તમારા ચરણોમાં આશરો આપો, એવું નિરંતર 500 વાર બોલાતું હોય.
એ બરોબર છે બધું. આ તમારો પુરુષાર્થ કામ કરશે. જેટલો પુરુષાર્થ કરો એટલું તમારું કામ આવે. પણ હજુ તો બહુ છે. આ તો એવું છે ને, આખા કૂવામાં અડધા કૂવા સુધી પાણી ભરેલું હોય તે આ પ્યાલે પ્યાલે કાઢીએ ક્યારે પાર આવે?
પણ કઢાય છે ખરું ને?
હા, નીકળે છે ખરું, ઝપાટા બંધ નીકળવા માંડ્યું. પણ એનો અર્થ એવો નહીં કે કૂવો ખાલી થઈ ગયો, નહીં તો નિરાતે આવીને સૂઈ જાવ તમે તો.
ના ના,
એવો કોઈ મોહ ના હોવો જોઈએ જે આપણને છેતરે. હવે આ જે નક્કી કરે છે તે નક્કીપણાને છેતરે એવો મોહ હોવો ના જોઈએ. અને મોહ થાય તો જ્ઞાની પુરુષની પાસે આવીને એનું પરિચ્છેદન કરી લેવડાવવું જોઈએ. એ પછી એને કંઈ સમજણ પાડે કે આ આવું છે, ઉપર આવું દેખાય છે, અંદર આવું છે.
વિખરાઈ ચિત્તવૃત્તિઓ વિધવિધમાં.
મારી ચિત્તવૃત્તિ મારામાં જ રહ્યા કરે છે. તમારી વિખરાઈ ગયેલી છે, તમારી વિખરાઈ ગયેલી નથી? બસ આટલો જ આમ તાત્વિક દ્રષ્ટિએ ફેર છે, વધારે લાંબો ફેર નથી. જો તમે તમારી ચિત્તવૃત્તિઓ વિખરાવા ના દો તો ધીમે ધીમે તમે મારા જેવા જ થઈ જાઓ. આ તો સામા સામા વિખરાવા દીધી. કંઈક ઊંચું ઘડિયાળ જોયું ને ખરીદવા માટે આજે પૈસા નથી, એટલે મનમાં પેઠું કે પૈસા જ્યારે આવે ત્યારે આ ઘડિયાળ લેવું છે. તે પાછી ચિત્તવૃત્તિઓ ત્યાં એ દુકાનમાં ને દુકાનમાં રહે જ, રાત પડે તોય પાછી ના આવે. એટલે આ ચિત્ત મારું મારામાં છે ને તમારું તમારામાં નથી. એ જો ધીમે ધીમે અંશે અંશે તમે ફેરવવા માંડો તો વાંધો આવે એમ છે?
ના દાદા.
વધારેમાં વધારે ચિત્ત ફસાય છે માં, વિષયમાં? જેને વિષય ના હોય તેને આ બધું ચલાવી લેવાય તે વખતે. બીજું કહ્યું, અનાવશ્યક ચીજો પેટમાં ખાવા જોઈએ. તે ખાવાનું દાળ ભાત કે રોટલા જે જોઈએ તે જોઈએ, બીજું શું જોઈએ? એટલી આવશ્યક કહેવાય. ખાવા પીવાનું, લુગડા, એ આવશ્યક ચીજો કહેવાય. ને આ અનાવશ્યક જેની કંઈ જરૂરિયાત નથી. આ ચિત્ત વિખરાઈ ગયેલું હોય તે ઘડિયાળના બાલચક્રની પેઠે હલાહલ કરે. અમારું ચિત્ત કસામાં નહીં ને, આ દેહમાંય નહીં ને, ત્યારે આવી વાણી નીકળે, ત્યારે બધું નીકળે.
જરૂરિયાત બહારનો મોહ શું કામનો?
દાદા, અહીં અમેરિકામાં તો બધા મોટા મોટા સ્ટોરોમાં બધું જોવા જાય, એને વિન્ડો શોપિંગ કહે, તો પછી એનાથી આપણો મોહ વધે?
વધે જ ને, ત્યારે બીજું શું થાય? શોપિંગમાં પેઠો ત્યાંથી એમાં જ તન્મયાકાર. વસ્તુઓમાં જ, એટલે પછી પોતે આત્મામાં ના હોય એટલે બધા ભયંકર કર્મો બંધાય. તે શોપિંગ બોપિંગમાં પેસવું જ ના જોઈએ. વગર કામનું મય જરૂરિયાતની વસ્તુ જ લેવી જોઈએ. જરૂરિયાત બહાર કશું લઈને શું કામ છે તે, એને મોહ કયો છે ને તેના કર્મ બંધાય છે, જબરજસ્ત કર્મ.
એના કર્મ કેવા બંધાય દાદાજી?
અરે, જાનવરનાય બંધાય અને બધાય બંધાય.
આપણાથી નિર્લેપતા રખાય ત્યાં? આપણે આવું જોવા જઈએ તો આપણે નિર્લેપ રહેવાય? એનાથી
રહેવાય જ ને, એની મેળે રહેવાય. તું નથી રહેતો હવે?
હા, પણ મને સ્ટોરમાં જવાનું ગમતું નથી.
ના, પણ તોય આ જ્ઞાન આપ્યા પછી તારે રહેવાય છે નહીં?
હા હા.
તને કસા ઉપર મોહ જ થતો નથી ને?
હા, હું તો સ્ટોરમાં જાઉં તો અડધી વાર તો એમને એમ જ નીકળું.
ના, પણ કશું ગમતું જ નથી ને દાદા સિવાય તને?
ફિક્કું લાગે. ત્યાં સ્ટોરમાં જાઉં તો પછી મને ત્યારે વિચાર થાય કે આ બધું છે તો બે દિવસનું જ નવું છે, તો શા માટે એ જોવું?
અને કામનું જ નહીં એ. સ્ટોર તો વેચનારાને કામનો ને લેનારાને કામનો, આપણે શું લેવા દેવા? આપણે પેન્સિલની જરૂર હોય તો લઈ આવીએ, જરૂર ના હોય તો નકામું.
અહો, કેવી દશા આ વિતરાગની!
મને આ લોકો શું કરે છે? આ નીરુબેનને કહે કે દાદાને આપણે સ્ટોરમાં લઈ જઈએ. કશું કંઈ કે લેવાની દાદા ઈચ્છા કરે છે, કહે છે તે મને સ્ટોરમાં આમ સાયકલ એટલે કે વ્હીલચેરમાં બેસાડીને મહી ફેરવે સ્ટોરમાં. પણ મને આ સ્ટોર ખેંચે જ નહીં, મને જરૂર જ નહીં. આ દુનિયામાં કોઈ ચીજ એવી નથી કે મારે જરૂર હોય. કારણ કે જેને લક્ષ્મીની જરૂર નથી, જેને માનની જરૂર નથી, જેને કીર્તિની જરૂર નથી, જેને સોનાની જરૂર નથી, સ્ત્રીનો તો વિચાર જ ના આવે. કારણ કે દેહથી જુદો રહું છું, પછી રહ્યું જ ક્યાં આગળ તે? એટલે એ સ્ટોર મને શું ખેંચે? એ તારા મનમાં તો પેલા ભાવ છે ને, હજુ પૂરા કરી લે ને બધા. પૂરા કરી લે એટલે મોં છૂટી જાય એમનો.
દાદા, કશું ખેંચે નહીં એવું મન ક્યારે થાય?
થઈ જાય ને. એક ફેરો આપણે જ્ઞાનને જો સમજીએ તો થાય એવું મન. આપણે કોણ છીએ એ સમજીએ તો થાય, નહીં તો એ મન આગળ આગળ ભેમાં જ કરવાનું.
જીવવા માટે આવશ્યક શું?
દુનિયામાં રહેવા માટે તો દુનિયાનું કરવું જ પડે, નહીં તો આ લોકો તો કહે બાઘા છો.
દુનિયામાં રહેવા માટે ખાવાનું, શ્વાસનું, એ બધું, કપડાં બપડા અને આ મકાન, એટલું જ આવશ્યક છે. બીજી આવશ્યક વસ્તુ નથી. સંડાસની આવશ્યકતા બહુ જ છે. સંડાસ ન હોય તો તમને ખબર પડી જાય. જો સરકાર એમ કાયદો કરી દે કે 15 દાડા સુધી કોઈએ સંડાસ ના જવું, તો સરકારને કહેશે તમે કહો એ વેરો ભરીએ, પણ અમને સંડાસ જવા દો. હવે જેનું મહાત્મ આટલું બધું છે તો એ લોકોને કિંમત નથી.
મનકા ચલતા ફસાયા મોહમાં.
હવે ફાઇનલી એટલે કે છેલ્લે મારે આ મનના કયા પ્રમાણે ચલાય છે તેમાંથી છૂટવા માટે શું કરવું?
કરવાનું હતું હશે ત્યાં.
અમુક સ્ટેપ એટલે કે પગલા તો લેવાના ને.
સાદા સ્ટેપ લેવાના, એ તો સમજવાનું છે. સમજીને ચોકડી મૂકી દેવાની. આપણો અનિશ્ચય છે એની ઉપર ચોકડી મૂકી દેવાની અને નિશ્ચયનો સ્વીકાર કરી લેવાનો. અને તે છતાંય અમે કહીએ કે ભાઈ, હજુ મન છે તે સાચી વસ્તુમાં કુદાકૂદ કરતું હોય તો કર. અમે લેટ ગો કરીએ કે ભાઈ, એ સાચી વસ્તુ છે. કંઈ આ ગાયનો એટલે કે ગીતો સાંભળવા એ કંઈ સાચી વસ્તુ નથી. આ ખાવાનું એ સાચી વસ્તુ છે, તે એને અમે લેટ ગો કરીએ. સુવાની વસ્તુ સાચી છે, તે એને અમે લેટ ગો કરીએ કે ભાઈ અમુક 4 કલાક સુધી સૂઈ જજે કે 5-6 કલાક સૂઈ જજે. આ પતંગ ઉડાડવું એની જરૂરિયાત કેટલી? કેટલાય લોકો જેને જ્ઞાન ના હોય તે કહે કે આની શી જરૂરિયાત છે, આ તો વગર કામની અનાવશ્યક પીડા. મનના કહ્યા પ્રમાણે ચાલવું એટલે મિકેનિકલ કહેવાય. આ બુદ્ધિજીવીઓ છે તે મનના કહ્યા પ્રમાણે નહીં ચાલવાના, બુદ્ધિના કહ્યા પ્રમાણે ચાલવાના, પણ તે ખોટું, એ બુદ્ધું બનાવે છેવટે. આપણે પુરુષ એટલે કે આત્મા થયા પછી, પુરુષ અને પ્રકૃતિ બે જુદા પડ્યા પછી નિશ્ચય ના હોય તો એ કામનું જ શું તે? અને મન તો રિલેટિવમાં ગયું, એનો તો સ્વીકાર જ ના હોય ને.
આવશ્યક શું, અનાવશ્યક શું?
આખું અનનેસેસરી એટલે કે અનાવશ્યક પરિગ્રહના સાગરમાં ડૂબી ગયું છે. આ લોકો જરૂર વગરની વસ્તુઓ વધારે છે. ભગવાન કહે છે કે જો તારે મોક્ષે જવું હોય તો ઓછા પરિગ્રહ રાખજે. નેસેસરી એટલે કે આવશ્યકને ભગવાન પરિગ્રહ કહેતા નથી. માટે દરેકે પોતાની નેસેસિટી એટલે કે જરૂરિયાત કેટલી છે એ નક્કી કરી લેવું જોઈએ. મનુષ્યમાં આવશ્યક વસ્તુની જરૂર, આવશ્યક જેને કહેવામાં આવે, આવશ્યક એટલે જેના વગર ન ચાલે. અનાવશ્યક કેટલું હશે?
ઘણું બધું દાદા.
આ બધો ટાઈમ અનાવશ્યક માટે જાય છે. આવશ્યક તો ફ્રી ઓફ કોસ્ટ એટલે કે મફત હોય છે. આ ટાઈમ જ બધો અનાવશ્યક ખાઈ જાય છે, જેના માટે મેન્ટેનન્સ કરવું પડે છે, આમ કંઈ કરવું પડે છે, એ બધું અનાવશ્યક. શું શું આવશ્યક છે?
ખાવું, પીવું, કપડાં, દવા, પાણી વગેરે.
આ દેહને મુખ્ય શેની જરૂર છે? મુખ્ય તો હવાની. તેને ક્ષણે ક્ષણે ફ્રી ઓફ કોસ્ટ મળ્યા જ કરે છે. હવા પાણી તો ફ્રી આપે છે કુદરત. આ દુનિયામાં સૌથી મોંઘામાં મોંઘી ચીજ હોય તો હવા. જે 5 મિનિટ ના હોય તો માણસ ખલાસ થઈ જાય, અને એ ફ્રી ઓફ કોસ્ટ કુદરતે આપ્યું છે. અને એ તો બધે એની પ્લેસ એટલે કે ગમે તે જગ્યાએ ગમે ત્યાં જાવ તો મળે. એ કુદરતે કેટલી સેફ સાઈડ એટલે કે સલામતી કરી આપી છે. તું સંડાસમાં જવું, ગમે ત્યાં જવું તોય એ મળે. અને બીજું પાણી, તે ફ્રી ઓફ કોસ્ટ આપ્યું છે. પાણી માટે બહુ ત્યારે અમુક જગ્યાએ જોઈએ ને પાછું વગર મહેનતે જ જોઈએ એવું હોય તો પૈસા આપજે તો તને ત્યાં પાણી મળશે. પછી જરૂરિયાત ખાવાની છે. ફૂડ એટલે કે અન્ન પણ સસ્તું. ના ખાઈએ તો શું થાય? મનુષ્યપણું નકામું જાય. એટલે એવું કંઈ નહીં કે અત્યારે તું વેડમી એટલે કે પૂરણપોળી ને એવું તેવું બધું ખા. જે કંઈ ખીચડી કે દાળ ભાત હોય પણ આવશ્યક. એના પૂરતું આપણે પરવશ રહેવાનું હતું. સેના પૂરતું? આવશ્યક. ભૂખ લાગે છે એટલે શું કે ફાયર એટલે કે અગ્નિ થયો માટે એને વોલવો. આ ફાયરને વોલવવા માટે શું જોઈએ? ત્યારે આ લોકો કહે કે શ્રીખંડ, બાસુદી. ના અલ્યા, જે હોય તે નાખી દેને મય. ખીચડી કઢી નાખી હોય તોય એ ઓલવાય. હવે ખાધું એટલે કંઈ ખાધું એકલું ચાલે? પાછું એનું પરિણામ આવે, રિઝલ્ટ તો આવે કે ના આવે? જે કરો તેનું શું પરિણામ આવે ખાધેલાનું?
સંડાસ જવું પડે.
પછી પાણી પીધું તો? બાથરૂમમાં દોડધામ કરવી પડે. શ્વાસ લીધો તે ઉશ્વાસ થાય, પણ આની જરૂરિયાત છે. શ્વાસ ના લઈએ તોય નુકસાન, પાણી ના લે તોય નુકસાન. આ બધી આવશ્યક ચીજો. લોકો ગોળ મળતો નથી, ખાંડ મળતી નથી એમ બૂમો પાડે છે. ખાવાની ચીજો માટે કંઈ બૂમો પાડવી? ખાવાની ચીજોને તો તુચ્છ ગણી છે. ખાવાનું તો પેટ છે તે મળી રહે છે, દાંત છે તેટલા કોળિયા મળી રહે છે. દાંતે કેવા છે? ચીરવાના, ફાડવાના, ચાવવાના જુદા જુદા. આ આંખો કેવી સારી છે! કરોડ રૂપિયા આપે તોય આવી આંખ મળે? ના મળે. પછી સેકન્ડરી સ્ટેજની જરૂરિયાતમાં પહેરવાનું કપડું, એ પણ આવશ્યક છે. શિયાળાને દાડે શું થાય? કારણ કે આ બધી સિઝન એટલે કે ઋતુને આધીન માણસ એ માણસને પોતાની પ્રકૃતિને આધીન બધી સિઝન ના થાય. કોઈ માણસ શિયાળાને દહાડે ગરમ કપડાં વગર રહી શકે છે, ત્યારે ઉનાળામાં તેનાથી રહેવાય નહીં. એવું હોય છે ને? એટલે કંઈ પણ કપડું જોઈએ, પણ કપડું કેવું હોય, ખાદીનું હોય, બીજું હોય, ગમે તેવું હોય, ઓછા ભાવનું, અને આપણે કપડું શરીર ઢાંકે એટલું જોઈએ. કપડાં બે જોઈએ, તેમાં કેટલા તોફાન કાઢ્યા. ચોથું આવશ્યક છે સૂઈ રહેવાનું. જરાક ઠંડક જોઈએ, નાનું છાપરું જોઈએ, ઘાસનું કે ગમે ત્યાં, અને એકાદ પાથરવાની જરાક ચટાઈ, અને એકાદ ઓઢવાનું જોઈએ. બસ આટલું જ, બીજું શું જોઈએ?
અંતર સુખ ઘટાડે અનનેસેસરી મોહ.
એટલે આવશ્યક પૂરતું જો સમજે તો કોઈ જ જાતનું માણસને દુઃખ નથી. આ જાનવરોને દુઃખ નથી તો પછી માણસને દુઃખ હોતું હશે? આ તો અનાવશ્યક વધાર વધાર કરે. સ્લેબ એટલે કે ધાબુ કર્યો તે કર્યો, પણ મેંગ્લોરી નળિયા ઢાંક્યા ઉપરથી. બધું વધારે છે કે નથી વધારતા? તમે થોડું ઘણું વધારેલું, પછી બૂમો પાડે, યા ખુદા પરવરદિગાર, ફસાયા. અરે મુઆ, તે વધાર્યું છે ને તો પછી એમાં ખુદા શું કરે? તે આપણે અનાવશ્યક વધારીએ એમાં ખુદા શું કરે બિચારા? તમને કેમ લાગે છે? બોલતા નથી? આપણે અનાવશ્યક જરૂરિયાતો વધારીએ અને ખુદાને પછી નામ દઈએ કે હે ખુદા, હું ફસાયો. આ સંસારના સાધનો જ બંધન થઈ પડ્યા છે. તેમ છતાં કેટલાક સાધનો એવા હોય છે કે આવશ્યક છે, એ સાધનને હલાવવાના નથી, કારણ કે એ આવશ્યક હોવા જ ઘટે. પણ એનું પ્રમાણ આપણે જાણવું જોઈએ. એક દહાડો જો નળમાં ખાંડ નાખેલું પાણી આવે તો લોક કંટાળી જાય. પહેલા કંટાળી ગયો ત્યારે કહે, હા અમારે તો સાદું જ પાણી જોઈએ. આવું જો થાય ને તો એને સાચાની કિંમત સમજાય. આ લોક તો ફેન્ટા ને કોકાકોલા એટલે કે ઠંડા પીણા ખોળે છે. એલા, તારે શેની જરૂરિયાત છે એ જાણી લે ને. ચોખ્ખી હવા, ચોખ્ખું પાણી અને રાત્રે ખીચડી મળી ગઈ તો આ દેહ બૂમ પાડે? ના પાડે. એટલે જરૂરિયાત શું છે એટલું નક્કી કરી લો. ત્યારે આ લોક અમુક જ પ્રકારનો આઈસ્ક્રીમ ખોર છે. કબીર સાહેબ શું કહે છે? તેરા વેરી કોઈ નહીં, તેરા વેરી ફેલ. અનનેસેસરી માટે ખોટી દોડાદોડ કરે છે એ જ ફેલ કહેવાય. તું હિન્દુસ્તાનમાં રહે છે ને નહાવા માટે પાણી માગે તો અમે તેને ફેલ ના કહીએ. અપને ફેલ મિટા દે, ફિર ગલી ગલી મેં ફેર. આ દેહની જરૂરિયાત કેટલી? ચોખ્ખું ઘી દૂધ જોઈએ ત્યારે એ ચોખ્ખું નથી આપતા અને પેટમાં કચરો નાખે છે. એ ફેલ શું કામના? આ માથામાં શું નાખે છે બળ્યું? શેમ્પુ, સાબુ જેવું ના દેખાય ને પાણી જેવું દેખાય એવું માથામાં ઘાલ છે. આ અકલના ઇસ્કોતરાઓએ એવી શોધખોળ કરી કે જે ફેલ એટલે કે નાપાસ નહોતા થતા એ ફેલ થઈ ગયા. આનાથી અંતર સુખ ઘટી ગયું. ભગવાને શું કહ્યું હતું કે બાહ્ય સુખ અને અંતર સુખની વચ્ચે 5-10% ફેર હશે તો ચાલશે, પણ આ 90% ફેર હોય તો તે ના ચાલે. આવડો મોટો ફેર થયા પછી એ ફેલ એટલે કે નાપાસ થાય, મરવું પડે? પણ એમ નથી મરાતું, ને સહન કરવું પડે. આ તો નેરા ફેલ એટલે કે અનાવશ્યક જ છે, અનનેસેસરી જરૂરિયાત ઊભી કરી છે. એક કલાક બજાર બંધ થઈ ગયું હોય તો લોકોને ચિંતા થઈ જાય. એલા, તારે શું જોઈએ છે તે તને ચિંતા થાય છે? તો કહે કે મારે જરા આઈસ્ક્રીમ જોઈએ છે, સિગરેટ જોઈએ છે. આ તો ફેલ જ વધાર્યો ને. આ અંદર સુખ નથી તેથી લોક બહાર ડાફોડિયા મારે છે. મહી અંતર સુખની જે સિલક હતી તે આજે જતી રહી છે. અંતર સુખનું બેલેન્સ એટલે કે સિલક ના તોડશો. આ તો જેમ ફાવે તેમ સિલક વાપરી નાખીએ. તો પછી અંતરસુખનું બેલેન્સ જ શી રીતે રહે?
ઉતારી નાખો ભાવ અનાવશ્યક પરથી.
એટલે આ સંસારમાં આવશ્યક ચીજ કઈ ને અનાવશ્યક કઈ તે નક્કી કરી લેવું. આવશ્યક એટલે અવશ્ય જરૂર પડે જ, અને અનાવશ્યક તો માથે લીધેલું મોહને લઈને. હવે અનાવશ્યક ઓછા થાય એવાય નથી. કોઈ કહેશે મારે ઓછાય કરવા છે પણ થતા નથી. છોકરાની વહુ બૂમા બૂમ કરે છે, ઘરમાં બૈરી કચકચ કર્યા કરે છે, પણ મનમાં એટલો ભાવ હોય કે મારે ઓછા કરવા છે, એટલો ભાવ થાય તોય બહુ થઈ ગયો. એવું છે ને, આપણી જિંદગીમાં આવશ્યક અને અનાવશ્યક બેનું લિસ્ટ બનાવવું જોઈએ. આપણા ઘરમાં દરેક ચીજો જોઈ લેવી અને આવશ્યક કેટલી અને અનાવશ્યક કેટલી. અનાવશ્યક ઉપરથી ભાવ ઉતારી નાખો અને આવશ્યક જોડે તો ભાવ રાખવો જ પડે, છૂટકો જ નથી ને. જેટલું વધારે અનાવશ્યક એટલી વધારે ઉપાધિ. આવશ્યક એ ઉપાધિ છે, છતાંય ઉપાધિ ગણાય નહીં, જરૂરિયાત છે એટલે. પણ અનાવશ્યક એ બધી ઉપાધિ.
આવશ્યકનો નિયમ શું?
એક જમીનદાર મારી પાસે આવ્યો. તે મને પૂછવા લાગ્યો કે જીવન જીવવા માટે કેટલું જોઈએ. મારે ઘેર 1000 વીઘા જમીન છે, બંગલો છે, 2 મોટરો છે ને બેંક બેલેન્સ પણ ખાસું છે, તો મારે કેટલું રાખવું? મેં કહ્યું, જો ભાઈ, દરેકની જરૂરિયાત કેટલી હોવી જોઈએ તેનો ખ્યાલ તેના જન્મ વખતે કેટલી જાહોજલાલી હતી તેના ઉપરથી આખી જિંદગી માટેનું ધોરણ તું નક્કી કર. તે જ દર અસલ નિયમ છે. આ તો બધું એક્સેસ એટલે કે વધારામાં જાય છે, અને એક્સેસ એ તો ઝેર છે, મરી જઈશ. કુદરતનો નિયમ એવો છે કે દરેકને એની જરૂરિયાત પ્રમાણે સુખ મળી જ આવે છે. દરેકનું ટેન્ડર ભરેલું પૂરું થાય જ. જે જે જરૂરિયાત હોય તે બધી ચીજો ત્યાં ઘેર બેઠા હાજર થાય.
દાદા, અત્યારે આ સંજોગોમાં છીએ અને આ બધી આવશ્યક કરતાંય ઘણી બધી વધારે ચીજો છે. ત્યાંથી આવશ્યક સ્થિતિ સુધી પહોંચવાનો સાંધો કયો, રસ્તો કયો?
આ ઓછું થાય તેમ તેમ. જેટલું વધારીએ તો મોડું થશે, ઓછું કરીએ તો વહેલું થશે.
ઓછું કરવા માટે શું કરવાનું?
તારે નથી પરણ્યું તો ઓછું નહીં થાય, અને પરણ્યું હોય તેને
વધી જાય.
હા, તો બસ. કંઈ નિશ્ચય તો હોય ને? બધું યોજનાપૂર્વક હોય કે એમને એમ ગપ્પું હોય? મોક્ષે જવું છે તો યોજનાપૂર્વક હોય ને?
અનાવશ્યક સામે જરૂર અંદરની જાગૃતિની.
આ બહારની વસ્તુઓ ઓછી થવા માટે અંદરની જાગૃતિ કેવી હોવી જોઈએ?
અંદરની જાગૃતિ એવી હોવી જોઈએ કે એ વસ્તુઓ એને દુઃખદાયી લાગ્યા કરે.
હવે તો આપે દેખાડ્યું કે આવશ્યક સિવાયની બધી વસ્તુઓ જેટલી પાડી અર્થાત છોડી દેવાય એટલી પાડી નાખવી જોઈએ, એવું જ થયું ને?
હા, આ બધી ન હોવી જોઈએ. વળગી પડી હોય તો ધીમે ધીમે કેમ કરીને છોડી દેવી એની પેરવીમાં રહેવું.
એટલે એ છોડી દેવાનું શેમાં રહે? આ વસ્તુઓ ના હોવી જોઈએ કહ્યું ને?
છોડી દેવું, શબ્દો નહીં જોખવાના આમાં. આ તો અંદર આપણે સમજી જવાનું કે આનાથી ક્યારે છૂટાય. પોતાને અહિતકારી લાગે તો તરત છોડી દે. જુઓ ને, પૈણવાની વખતે ના પાડી દેશે ચોખ્ખી ચટ.
આ પોતાને અહિતકારી વસ્તુ લાગે એવું બધી બાબતમાં પકડાવવું જોઈએ ને?
બધું લાગે ત્યારે દાડો વળે ને. બીજામાં ઇન્ટરેસ્ટ એટલે કે રસ છે હજુ તો. તમને પરણવામાં ઇન્ટરેસ્ટ નથી તો ચોખ્ખું કહી દો છો ન હોય મારું. બહારના સંજોગો આવે તોય ફેંકી દો છો, એવું બધું હોવું જોઈએ ને?
પરિગ્રહ અપરિગ્રહ માત્ર ડિસ્ચાર્જ.
આ વાત સમજવાની છે. આપણો વ્યવહાર રહ્યો ટૂંકો. હવે પેલું તો આખા જગત જોડે વ્યવહાર રાખે, કારણ કે એણે હજુ લિમિટ બાંધી નથી ત્યાં સુધી શું થાય. તેથી જૈન શાસ્ત્રો લિમિટ બાંધી આપે છે કે ભાઈ, તને જ્ઞાન ના હોય પણ લિમિટ તો બાંધજે કે આટલી હદની બહાર મારે નીકળવું નથી. એટલે એટલામાંથી જ તારો હિસાબ બંધાશે. નહીં તો આ તો એ આખી દુનિયા જોડે ફેલાવો જ રહ્યા કરે, અને આપણી તો આ લિમિટ આવી ગઈ, ડિસ્ચાર્જની લિમિટ આવી ગઈ કે આટલા જ
બસ. આ પૂર્વના જે બાકી છે એ?
હા, એ પરમાણુનો નિકાલ કરવાનો છે.
તો આ પરિગ્રહને સંકોચવો એ લિમિટ કે પરિગ્રહની મર્યાદા બાંધવી?
બધું ડિસ્ચાર્જ છે. પરિગ્રહ વધારવો તે ડિસ્ચાર્જ, અને પરિગ્રહની મર્યાદા કરવી તે ડિસ્ચાર્જ, અને અપરિગ્રહી રહેવું તે ડિસ્ચાર્જ. કારણ કે અપરિગ્રહી રહેવાનો જે ભાવ કર્યો હતો તેથી અપરિગ્રહી આવ્યું, પણ એ ડિસ્ચાર્જ છે, એ છોડી દેવું પડશે. એ ત્યાં મોક્ષે ના આવે કંઈ જોડે. એ તો જે સ્ટેશને એ હેલ્પ કરતું હોય તે સ્ટેશને હેલ્પ કરે, આ સ્ટેશને હેલ્પ કશું કરે નહીં. આ સ્ટેશને તો તારે એનો ઉકેલ લાવવાનો છે, એને સોલ્વ કરી નાખવાના છે બધાને.
સગવડો બનાવે શાતાશીલ્ય.
હવે આપણે તો ઉપાધિ ઓછી કરવી જેમ બને તેમ. આ આપણી પાંચ આજ્ઞા છે ને, તે ઉપાધિ જ રાખે એવી નથી. એમાં કશું ઉપાધિવાળું છે જ નહીં. આ તો પંખાનો મારી જાત ઉપર અનુભવ લીધેલો છે કે મારે શું થાય છે કે પહેલાં પંખો રાખતો નહીં. 56 એટલે કે 1956 સુધી તિતિક્ષા નામનો ગુણ કેળવેલો. એક શેતરંજી ઉપર સૂઈ રહેતો હતો કાયમ, અને પંખો રાખતો નહીં. તે બધા મિત્ર મંડળવાળા આવે તે કહે કે તમે પંખો ના રાખો, કારણ કે તમે તો તપસ્વી પુરુષ છો, પણ અમારું શું થાય? ત્યારે મેં કહ્યું, ગોઠવો. એ ગોઠવવાથી પછી આ સાતાશીલ્યું થયું શરીર. એક ખેડૂત માણસ રોજ જોડા પહેરે, તો પછી જોડા ન હોય તે ઘડીએ દજાય એ માણસ, નહીં તો શરીર દજાય નહીં એવું થઈ જાય. એટલે હવે સાતાશીલ્યા થયા તો પરવશ થવું પડે. જ્યારે પંખો ના હોય તો પરવશ થવું પડે, અને મારે ઉપયોગ બહાર રાખવો એ મુશ્કેલી પડે. આ થયું શું તે મારી વાત હું કરું છું, એટલે આ વાતને તમે સમજજો. પંખો બંધ કરશો નહીં, પણ આ પંખો એ હિતકારી નથી એવું માનજો. એટલે આપણા મહાત્માઓને એ અનુભવ હિતકારી નથી, બહારના લોકોને તો આપણાથી કહેવાય નહીં. બહારના લોકો બાહ્ય સુખ ખોળે છે, અને તમે આંતરિક સુખ ખોળો છો, સનાતન સુખ ખોળો છો. એટલે આ તો મારા અનુભવની વાત કરી.
પંખો એકલો કેમ? ઘણી વસ્તુઓ હિતકારી નથી.
બીજી વસ્તુઓ જોવાની નથી. આ પંખો એકલો વધારે છે તે. બીજી વસ્તુમાં તો તમને ડિરેક્ટ એટલે કે સીધો સ્પર્શ નથી કરતો. આ એકલું ડિરેક્ટ સ્પર્શ કરે છે, બીજાનો વાંધો નહીં. બીજું તો ઘરના માણસો ફ્રીજ લાવે તેમાં આપણને શું નુકસાન? એ કહેશે આ બરફનું પાણી પીવો, તો એ આપણને ના પીવું હોય તો ના કહી દઈએ. ઘરના માણસો રેડિયો ફોન વાપરતા હોય તેમાં આપણે શું લેવા દેવા? કકળાટ થાય તો એમને થાય, આપણે શું લેવા દેવા? આ પંખો એકલું પોતાને સ્પર્શ કરે એવી વસ્તુ છે, જેને કંઈ બાહ્ય ઉપાધિની જરૂર હોતી નથી, અને છતાં કરે તોય આપણે વાંધોય નથી. આપણો માર્ગ કેવો છે કે વાંધા વગરનો માર્ગ છે. એ તો જ્યાં માને છે ત્યાં જ છે, અને એ કહેશે અમારાથી પવન વગર રહેવાતું નથી. આપણે કહીએ બરોબર એમ જ હોય, બને તો પંખો લાવજો એમ કહીએ આપણે. જેને જે ખપે તેને તે વસ્તુની જરૂરિયાત છે.
શાતાશીલ્ય નહીં થવાનું એવું કહ્યું આપે?
બહારની સગવડોને લઈને સાતાશીલ્ય થઈ જાય છે માણસ, પછી સગવડ નથી હોતી ત્યારે ઉપાધિ કરે છે. આ શરીરને તો જેવું તમે રાખો ને તેવું રહેવા તૈયાર થઈ જાય. નેસેસિટી એટલે કે જરૂરિયાત નથી, આ તો જાણીને ટેવ પાડી આપણે, ઊંધી ટેવ પાડી પંખાની. તે ઉલટો હું ટાઢો થઈ ગયો ત્યાર પછી, આ તે કંઈ રીત છે? અને અમદાવાદ જઈએ છીએ ત્યારે એર કન્ડિશન કરે, કહે છે દાદાજી મારે ત્યાં ઉતરવાના છે. એ લોકો એર કન્ડિશન કરી નાખે, એને ખબર નથી કે એર કન્ડિશનની મારે જરૂર નથી. મારે તો એવું એર કન્ડિશન જોઈએ છે કે તારે ઘેર એર કન્ડિશન હોય પણ પાછું સત્સંગમાં જતી વખતે ત્યાં સુધી એર કન્ડિશન હોય ને એવું જોઈએ છે. ત્યારે એ તો બહાર નીકળ્યા એટલે પાછું ધકધકતું. આપણે ઠંડામાંથી બહાર નીકળીએ તો શું થાય? બહાર ધકધકતું અંગારા જેવું લાગે. તે આ શું? તેથી ભગવાને કહેલું કે સાતાશીલિયા ના થશું. આને સાતાશીલિયા કહેવાય.
હવે અંદરનું સુખ મળ્યા પછી
કંઈક તો આ શરીરને કેળવવું જોઈએ ને.
પણ દાદા, આ શરીર બાહ્ય સુખ ખોળે છે ને.
પણ સુખ આપણે ખોળવાનું ના હોય. આપણને અંદરનું સુખ મળ્યું છે, ના મળ્યું હોય તે તો બહારનું ખોળે. અંદરનું મળ્યું હોય તેને આ બહારનું ના હોય તો ચાલે કે ના ચાલે? અંદરનું ના મળ્યું હોય તેને અમારું કહેવાનું નથી. અંદરનું ના મળ્યું તે શું કરે? પણ એ અહીં તો ફાંફા મારતો જ હોય બહાર. આમ કેટલાક તો રાહ જુએ, એ પવન આવ્યો, હા એ આવ્યો, આ આવ્યો, આવ્યો. જો જતો ના રહેવાનો હોય તો ભોગવી લે, પણ એ ગયો કહે છે.
મોક્ષે જનારાને પરવશપણું કેમ પોષાય?
આ જાતનું પરવશપણું માણસમાં રહે. જો આ ભગવાને 22 પ્રકારના પરિસહ સહન કરવાના કહ્યા છે, લખ્યું છે કે નથી લખ્યું?
હા, પરિસહ વેઠવાનું કીધું છે.
હા, તે તો હું તમને કહેતો જ નથી. એ કહું તો તમે બધાય ગભરાઈ જાઓ, એના કરતા ના કહું એ સારું છે. ફક્ત તમારે તો આટલું જ, આવું જરાક હોય તો તમારો ઉપયોગ અંદર રહે છે, નહીં તો ઉપયોગ પછી બહારનો બહાર જ ભયમાં કરશે. જરાક બફારો થયો એટલે ઉપયોગ બહારનો બહાર રહ્યા કરે. છતાં પંખો એની મેળે ચાલતો જ હોય ને, એને બંધ ના કરશો. હોય તો સમભાવે નિકાલ કરી નાખજો. પણ આમાં સુખ છે એવું માનશો નહીં. એમાં સુખ છે એવું માન્યું એટલે પેલામાં દુઃખ છે એવું માન્યું, એટલે ઉપયોગ બીજી જગ્યાએ ફેર્યા કરે. એર કન્ડિશનમાંથી બહાર નીકળેલા માણસની શું સ્થિતિ હશે એ કહો. આ તો કોણે પંખા બંખાની શોધખોળ કરેલી? આ તો ફોરેનવાળા, એમને માટેની શોધખોળો શી રીતે તે આપણે ત્યાં પેચી ગઈ? નહીં તો આપણે ત્યાં તો રાજાને ત્યાં પંખા હોય, બીજે બધે તો અમથા સાધારણ પંખા હોય. તે શેઠિયા હોય તો, નહીં તો કામ કરતો હોય આખો દહાડો તો શેનો પંખો જોઈએ? અને કુદરત તો બધી રીતે તમને હેલ્પ એટલે કે મદદ કરી રહી જ છે. જ્યારે પવનની જરૂર હોય તો ધીમો પવને આવે છે, બીજી બધી હેલ્પ કરે, અને પછીનો જેટલો નીકળવો જોઈએ એટલો નીકળવા દે. પછી અકુદરતી જીવન જીવીએ તેનો શું અર્થ છે? આ કંઈ આપણે ધર્મના અંગેની વાતચીત નથી. આ તો એક જાણવા ખાતર. પંખો હોય એને પા અડધો કલાક બંધ કરી અને ઉપયોગમાં રહી જુઓ જોઈએ તો તમને પંખાની જરૂર ના પડે. ઉપયોગમાં રહેતો હોય તેને પંખાની જરૂર જ ના પડે. આ પંખાની જરૂર બાહ્ય જ્યાં સુધી હોય ને ત્યાં સુધી. અને તેમ છતાંય આપણે ના નથી કહેતા. એને ભલે તારું બાહ્ય હોય ને તોય તું બાહ્યમાં, હું આત્મા છું એવું ભાન રહેશે તોય બહુ થઈ ગયું, તોય વાંધો નથી. પણ થોડું આગળ વધવામાં વાંધો છો, વાંધો ખરો?
મોહ એટલે આફતોનું સંગ્રહ સ્થાન.
ઘરની અંદર જે કંઈ વસ્તુઓ હોય છે એ જ્યારે ખોટકાઈ જાય છે ત્યારે આખો જીવ એમાં જતો રહે. મારી વાત કરું કે 70 વર્ષ સુધી ફ્રીજની ખબરેય ન હતી. પછી ફ્રીજ આવ્યું, તે એક દાડો બગડ્યું એટલે આખું ઘર ઊંચું નીચું કરી નાખ્યું.
હા, એ એવું જ હોય. આ બધી આફત છે. ઉપાધિ વસ્તુ જુદી છે ને આફત વસ્તુ જુદી છે. ઉપાધિ તો વળગેલી હોય અને આફત તો વળગાડેલી હોય. તમને થાય એ સ્વાભાવિક છે. આ બધી આફતો છે. જ્ઞાન ન હતું અને હીરાબા કહે પેલો નળ બગડ્યો છે, તે એ ઉપાધિ મારે. પછી માણસને બોલાવવા જવાનું, તેડી લાવવાનું, આ બધી ઉપાધિ એ જરૂરિયાતની વસ્તુ હોય ને, પણ આ તો બિનજરૂરિયાત આફતો. ટીવી લાવે ને ફલાણું લાવે ને બીજું કંઈ ઓછું લાવે છે લોકો, આંખો જાય એટલે કે બગાડે અને પાછું આફત.
આ ટીવી ખરે ટાઈમે બગડી ગયું એટલે આજુબાજુવાળા બધાએ ટીવી નથી ચાલતું, ટીવી નથી ચાલતું, તો આત્મા બાતમા બધું એમાં.
હા, બધું એમાં. હવે છતાંય આપણાથી એને તિરસ્કાર તો હોવો જ ના જોઈએ ને, કારણ કે એ બીજાને ફાવતું હોય એ ગમે તે કરે. આપણા ઘરનો છોકરો જ ગમે તે કરતો હોય આપણાથી ના કહેવાય? ના કહેશો તો તમને દ્વેષ થશે.
ના નડે કશું ઉપયોગવાળાને.
અને જ્યારે ઉપયોગમાં હોય ત્યારે કશું રહેતું નથી. ઉપયોગમાં હોઈએ ને ત્યારે ખ્યાલે ના રહે કે આ ગરમી છે કે ઠંડી છે, એવું કશું નહીં. હમણે છોકરો પરીક્ષામાં પેપર લખતો હોય ને અને પંખા બંધ થઈ ગયા હોય તો એને ખબરે ના હોય. વકીલોનું જે કામકાજ ચાલતું હોય અને જજ બરોબર સાંભળતો હોય તે ઘડીએ પંખા બંધ થઈ ગયા ને તે ખબરે ના પડે. આ તો નવરો પીડ્યો કે ખબર પડી. એને બાહ્ય ઉપયોગ કહે છે, ભટક 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 કર્યા કરે. છતાંય હું તો કહું કે કશો વાંધો નહીં, આટલું પણ કંઈક કરજો. પાંચ આજ્ઞામાં રહેશે ને, પંખા ફેરવજો પણ પાંચ આજ્ઞામાં રહેજો. પણ આ જાણી રાખજો કે આ વસ્તુ ભૂલવાળી છે. હું કંઈ નથી ફેરવતો એવું નથી, હું એ ફેરવું. આ હવે એમાંથી થોડી થોડી વાત કરતા કરતા પછી મૂળ જગ્યાએ અવાય. હવે આ બૂટ પહેરીને ફરીએ અને પછી એક દિવસે કોઈ ફેરો બૂટ રસ્તામાં કોક બહારવટિયાએ લઈ લીધા અને પછી એ તડકામાં ફરવાનું થાય. પેલા રોડ રેતી ઉપર તે સી દશા થાય. હવે ખેડૂતોના જે પગ છે ને તે ફિટ એટલે કે વાતાવરણને અનુરૂપ જ થઈ જાય છે. એને તો કશું થાય નહીં ને જરૂરે નહીં. કુદરતનો નિયમ છે કે જેને જેટલું જે જોઈએ ને તે ફિટ જ થઈ જાય, તો પછી આપણે એ નિયમનો કેમ લાભ ન ઉઠાવવો? કુદરતનો નિયમ જ છે એવો, કારણ કે તમે સ્વતંત્ર છો, કુદરત તમારે આધીન છે. તમે કુદરતના રાઈટ એટલે કે અધિકાર બગાડો છો. એટલે વાતો જ સમજવાની છે કે આ રસ્તે આવું છે ને આ રસ્તે આવું છે, પછી નક્કી કરવાનું છે કે કઈ રસ્તે જવું. ના સમજાય તો દાદાને પૂછવું, તે દાદા તમને બતાવશે કે આ ત્રણ રસ્તા જોખમવાળા છે ને આ રસ્તો બિનજોખમી છે, તે રસ્તે અમારા આશીર્વાદ લઈને ચાલવાનું છે.
નિશ્ચયના ટેકાથી ચડાઈ ઉપર.
દાદા, આ ચિત્તવૃત્તિ જે વેરાય છે તેનું મૂળ બેઝમેન્ટ એટલે કે પાયામાં શું સાથી વેરાય છે?
નિશ્ચય બધો નક્કી કર્યા સિવાયનો અને લોકોના કહેવાથી પોતે દોરાય તેથી. લોકોએ જેમાં સુખ માન્યું તેમાં પોતે માને કે બંગલા વગર તો સુખ પડે નહીં. એટલે સારું ખાવાનું ના હોય તો સુખ ના પડે, બંગલાને શું કરવો છે? તે રોજ લાડવા ખાવા મળતા હોય તો બંગલાની જરૂર ખરી?
તો લોકસંજ્ઞા ચિત્તવૃત્તિ વિખેરવામાં હેલ્પ એટલે કે મદદ કરે છે.
લોકસંજ્ઞાથી જ આ ધોબીને પૈસા આપી દઈએ એ રીત છે? આપણા ઘૈડિયાએ ધોબીને પૈસો આપ્યો હતો એટલે આ ચિત્તવૃત્તિ બધી વિખરાઈ ગઈ છે. બીજાની જરૂરત શું પડે આપણને આખો દાડો? બે લાડવા કે રોટલી અને થોડુંક શાક મળ્યું હોય તો બીજા કોઈની જરૂર પડે? બૂમ પાડવી પડે તમારે કે ફલાણા કાકા અહીં આવો, ફલાણી કાકી અહીં આવો? જેટલી ચિત્તવૃત્તિ વિખરાઈ ગયેલી છે તેનું ફળ આપણે ભોગવવું પડે. પણ આપણે નક્કી કર્યું છે એટલે હવે વિખરાયેલું છે તે એક થવાનું છે. આપણી બિલીફ આ બાજુ એક થવા માંડી છે. બસ રાત દાડો બિલીફ ક્યાં છે એ જોયા કરવું ને એ બિલીફને ટેકા આપ આપ કરવા અને એ બિલીફને વિટામિન આપ આપ કરવું.
વિખરાય ચિત્તવૃત્તિ વેરવાની ઈચ્છાથી.
હવે આ ચિત્તવૃત્તિ છે એ ઠામ ઠામ એટલે કે ઠેક ઠેકાણે વેરી છે કે વિખરાઈ ગઈ છે?
વિખરાઈ ગઈ છે.
પણ એ તો એની મેળે જ વિખરાઈ જાય છે ને.
વેરવાની ઈચ્છા તેથી વિખરાઈ ને. આપણી ઈચ્છા હતી વેરવાની એટલે વિખરાઈ ગયું.
એટલે મૂળ તો વેરવાની જ ઈચ્છા ને?
હા, ઈચ્છા તેથી, નહીં તો ના વેરાય. આ તો ઈચ્છા છે એટલે પછી ત્યાં જમીનમાં ચિત્ત ગયું. જમીનમાં ગયું એટલે ત્યાં કોર્ટમાં ગયું, ફલાણામાં ગયું, ખેડૂતમાં ગયું, બળદમાં ગયું, કપાસમાં ગયું, એટલે વિખરાય પછી. હવે ત્યાં પછી આવશ્યક અને અનાવશ્યક નક્કી કરે, ત્યાર પછી ગાડું હેંડે. જ્યાં જ્યાં ચિત્તવૃત્તિ ફેલાય, જ્યાં જ્યાં ચિત્તવૃત્તિ વિખરાય, ત્યાં આગળ આત્મા વિખરાઈ ગયો. એ ચિત્તવૃત્તિઓ બધી એક જગ્યાએ એટલે કે પોતાના સ્વરૂપમાં આવી જાય એટલે પરમાત્મા થાય.
જેમ મોહ વધુ તેમ બળતરા વધારે.
આ કાળની વિચિત્રતા તે કર્મોના પુષ્કળ બોજા પાર વગરના બોજા હોય. ખીચોખીચ કર્મો ભરેલા છે અને નેરો મોહ વધારે છે. બહુ મોહ એટલે બળતરાય વધારે. પુષ્કળ બળતરા ને.
એક બાજુ જેટલો મોહ એટલી જ બળતરા ને.
એટલી જ બળતરા. જે જમવાથી ધરાયા નહીં, જે શોખ કરવાથી શોખ બંધ ના થયા, પૂરા ના થયા, જે પહેરવાથી ઓછું થયું નહીં, ઉલટો મોહ વધતો જ જાય છે. એટલે અગ્નિ સળગતી વધે જ મોહની.
શોખ અને મોહમાં શું ફરક?
મોહ એટલે તો દારૂ પીધેલા જેવી સ્થિતિ, અને શોખ તો દારૂ ના પીતો હોય તેને થાય. શોખ એટલે પોતે ઊભો કરેલો મોહ, અને પેલો મોહ એટલે પરવશ મોહ. શોખ પોતે ઊભો કરેલો, એમાંથી છટકી જવું હોય તો છટકી જાય. ખાવા પીવાનો વાંધો નહીં, પણ મોહ છે કે નહીં તે ઘડીએ મેં જુદું કરી નાખવું જોઈએ. બ્રેક મારીને એટલે કે જ્ઞાન જાગૃતિપૂર્વક કામ કરવું જોઈએ. આપણું વિજ્ઞાન એવું નથી કે તમે આ કેમ કર્યું.
એ કેમનું ખબર પડે કે આ સમજેલું છે ને આ મોહથી લેવાય છે?
એવું અંદરથી સમજાય ત્યારે છૂટી શકે.
અંદર કેવી રીતે સમજાય?
હા, આપણું જ્ઞાન એવું છે કે તરત અટકાવે, પણ છતાંય અટકે નહીં, એ ગાંઠે નહીં.
પણ પ્રતિક્રમણ થાય તો?
પ્રતિક્રમણ થાય તો આ ફાયદો થાય. બીજી વખતે એ ઓછું થાય. પ્રતિક્રમણથી ઓછું થાય, પ્રતિક્રમણ થાય તોય સારું.
મોહ ઓગાળીએ થશે તમારું કામ.
ગળ્યું જ્યારે ગળ્યું લાગે, કડવું જ્યારે કડવું જ લાગે, ત્યારે એ મોહ કહેવાય. અને બેઉ ફિક્કા મોળા લાગવા માંડે એટલે મોહની પરિણામ મોળા થઈ ગયા. આખો મોહ ઓગળો કે હેંડ્યું કાઢું, નહીં તો શી ખોટ છે તે? આત્મા તો ભગવાન કહેવાય, 14 લોકનો નાથ કહેવાય, ને એની હાજરીમાં લોકોને કહેશે આજ બપોરના ચા પીવી હતી પણ ઠેકાણું પડ્યું નહીં, મેર ગાંડિયા, કઈ જાતનું ચા અંતરાય આપે એને. આત્માની હાજરીથી બધી જ ચીજ હાજર હોય. હવે વ્યવસ્થિત જ બધું તમારું ચલાવી લે છે. તમને જે જોઈશે એ તમારી પાસે આવીને ઊભું રહેશે. તમને જે ચીજની ઈચ્છા થાય તે ચીજ તમારી પાસે આવીને ઊભી રહેશે. તમારે મહેનતે ના કરવી પડે એવું આ જ્ઞાન છે. એટલે બહારની વાતમાં તમારે ચિંતા જ કરવાની નથી. તમે તમારા સ્વરૂપમાં રહો નિરંતર. તમારા હિસાબસર બધું તમારી પાસે આવશે. મારે પણ બધું હિસાબસર જ આવે છે.
અંદર રહેલો મોહ નીકળે સંયોગ ઉદય.
મોહ નથી રહ્યા ને કસાય હવે તમને?
ના દાદા, હવે નથી રહ્યા મોહ.
એમ, હવે મોહ હશે કે નહીં એ સી રીતે ખબર પડે? જ્યારે અપમાન કરીને કાઢી મેલે ત્યારે ખબર પડે. કાઢી મેલે ત્યારે ખબર પડે ને કે આવું થાય, ત્યારે એને મોહ છે એનો.
આપત્તિ નથી ને?
આપત્તિ નથી. કીર્તિનો મોહ ખરો કે નહીં? આ તારે કીર્તિનો મોહ ખરો કે?
નામનો મોહ શા કામનો?
કીર્તિના માટે તો આ બધો માર ખાધો અત્યાર સુધી. નામનો મોહ એટલે કીર્તિ કહેવાય, કીર્તિને માટે માર ખાધો. હવે કીર્તિ પછી અપકીર્તિ આવે, કીર્તિ આપણે લેવા જઈએ અને અપકીર્તિ આવે ત્યારે ભયંકર દુઃખ થાય. એટલે કીર્તિ અપકીર્તિથી પર થવાનું આપણે, એટલે નામનોય મોહ નહીં અને નામનું એ નહીં આપણને. નામનો મોહ એ કીર્તિ કહેવાય. પોતાની કીર્તિ બધી ગાજે ને પોતે આમ એ થાય, એમાં અપકીર્તિ આવવાનો ભય ખરો કે નહીં?
હા,
નેરો અપકીર્તિનો જ ભય છે. આ જગત જ બધું અત્યારે અપકીર્તિમાં છે અને પોતાની જાતનું પાર વગરનું સુખ છે.
આમ વિજ્ઞાને રહે મુક્ત મોહ પરિણામથી.
આ બધું સંભાવે ફાઇલોનો નિકાલ કરો છો ને, એ ફાઇલો મોહવાળી ચીજ હતી. પોતે ભર્યો તો રાજી ખુશી થઈને, એને કેટલા મોહપૂર્વક, તે અત્યારે એમાં શું સુખ છે એવું ભાષ્યમાન પરિણામ લાગ્યું. આ જે ભરી લાવ્યો તો તે ખોટું નીકળ્યું. આ તો બધું આમાં શું સુખ છે કહે છે, એટલે જ્યાં સુખ માનતો તો ત્યાં એને સુખના ભાષ્યમાન પરિણામ લાગ્યા. એટલે કૃપાળુ દેવે કહ્યું, વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યા ભાસ. જ્યાં મોહના પરિણામ હતા તે ઉડી ગયા અને ભાષ્યમાન થયું મિથ્યા ભાષ્યો. કૃપાળુદેવ સાધુઓને કહે છે કે ભાઈ, મોહ અડી જશે તમને અને આપણને નથી અડતો, એ તમે અનુભવ્યું ને?
બરોબર અનુભવ કર્યો છે.
તમે આ પેદર રોડ રહો છો પણ તમને મોહ જરાય અડતો નથી ને? મેં જોયું આટલા દાડા કશું નહીં, કોઈ પણ પ્રકારનો મોહ અડતો નથી. છે ને મોહમયી મુંબઈ નગરી કંઈ જતી રહી છે? અને જ્ઞાન લીધા પહેલાં તો જો ગજવામાં પૈસા હોય અને ફોર્ટ એરિયામાં ગયા તો મનમાં આ લેવાનું થાય, મોહ ખેંચે, વસ્તુઓ ખેંચે, ના ખેંચે? અને બધી વસ્તુઓ લાવી રાખી હોય તો પછી ગાડી, આના કરતાં આપણે ફોરેનની ગાડી લાવો. એટલે ગાડીઓ છે તે ત્યારે કહે ના, ફોરેનની હોય તો. એટલે જે તે મોહમાં જ પડેલો હોય અને હવે મુંબઈમાં ગમે તેવું વેચાતું હોય પણ એમાં દ્રષ્ટિ ના જાય, આકુળ વ્યાકુળ કોઈ ચીજ કરે નહીં, ગમે તેટલો મોહ ઉછાળે ચડ્યો હોય તોય આપણને અડે નહીં. આવો કળિયુગ છે, દુષ્મ કાળ છે, મુંબઈ જેવી મોહનગરી છે, છતાં પણ મને કશું અડતું નથી ને નિરંતર સમાધિ. 20 વર્ષથી નિરંતર સમાધિ રહ્યા કરે છે. બોલો હવે, અત્યારે આ મોહમયી નગરીમાં આવું હોતું હશે? એટલે આ વિજ્ઞાન જ જુદું છે, અક્રમ વિજ્ઞાન છે, અલૌકિક વિજ્ઞાન છે, તરત જ મોક્ષ ફળ આપનારું છે. એટલે આપણે તો અહીં કામ કાઢી લેવાનું છે. જય સચ્ચિદાનંદ.